वतमनसि सनेस्थिरत्वमाप्ते भगवति मानुषमूर्ति वासुदेवे निजबुद्धिपथगेकमेकमङ्गं चरणतलादिविचिन्त्यमस्य पुंसः ध्वजकमलयवाङ्कुशरुध्वरेखा प्रमुखसुलक्षणलक्षितश्चरं मे अतिशयमृदुलश्च यावकाभे चरणतले मनसः च चिन्तय। बोलो स्वामीनारायण भगवान। श्रीहरिकृष्ण महाराज। श्रीगोपीनाथजी महाराज। બધા ભક્તોને જાજે કંજય સ્વામિનારાયણ। બધા મોજમાં છો ને પાછા? મહારાજની કૃપાથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ, એમના રૂઢ આશીર્વાદથી ભાવનગરમાં શિબિરનું આયોજન, બહુ સારી વાત કહેવાય। આનંદની વાત તો એ છે કે આપણને પ્રથમ તો શિબિર કરવાનો સંકલ્પ થવી જ મોટી વાત છે, તો શિબિરનો સંકલ્પ જ બહુ કઠણ છે। એમાં વચનામૃતની કથા, પુરુષોત્તમ પ્રકાશની કથા, કીર્તન વિવેચન, આ બધું થોડું ગહન પડે એવું છે, બહુ સરળ નથી। તો ક્યારેક ક્યારેક એવું લાગે મારના સમકાલીન સમયમાં જેવો અદભુત સમુદાય હતો એવો સમુદાય ફરીવાર નિર્માણ થઈ રહ્યો હોય એ આપણને ઝાંખી થાય છે। તમે વિચારો, 10-20 વર્ષ પહેલા આવી શિબિરો, આવી છાવણીઓ, આવી રમઝટ કથા વર્તન બોલતી હતી, શું કહો, જાણે ઊંઘી ગયા હતા આપણે બધા, ફરીવાર જાણે શ્રીહરિની ઈચ્છાથી સત્સંગ બહુ જાગ્રત બન્યો છે, ખરેખર બહુ જાગ્રત, પ્રત્યેક જગ્યાએ, ભાવનગર એમ ને બધી જગ્યાએ મોક્ષનો જાણે ખપ જાગ્યો છે। યુવાનો, વડીલો સત્સંગની વાત પડે એટલે કામધંધા પડતા મૂકી દે, અરે કેટલાક તો વેવાઈની ઘેર લગ્નમાં જાવ ને તો એને પડતું મૂકે, બોલો। કાલે જ આપણે આણંદ કથા પૂરી થઈ, બધા યુવાન વિદ્યાર્થીઓ, કોલેજનો કોલેજમાં રજાઓ પાડી પાડી અને કથામાં આવે, ઈવડે નાટકો કરે, સંતો નાથી અમારે જમવું શકે, બોલો, સંતો જમાડે મારી ઈચ્છા છે, ને તો સાધુથી તો હો ગાવ દૂર રહે, કેટલા ગાવ રહે, સાધુથી હો ગાવ દૂર રહે, સાધુ ગમે જ નહીં ને, તમે જોજો બુદ્ધિશાળી સાધુ નહીં ગમે, બહુ રૂપિયાવાળાને સાધુ નહીં ગમે, કારણ કે સાધુ છે ને બેનું ખંડન કરે, કે જોજો કે બંધાતા નહીં, જોજો બુદ્ધિના દોડમાં ભગવાન ભૂલાઈ ન જાય, એટલે બે જણા સાધુથી બહુ જ આઘારે। પણ આજ બુદ્ધિશાળી સમાજ, ધનાઢ્ય સમાજ પણ સત્સંગ કરવા માટે આતુર બન્યો છે, સાધુની પાસે બેહી બેહી સત્સંગ કરે, એટલે આનંદની વાત છે। સમય આવ્યો છે, બે જ પીળીએ આવ્યો છે અત્યારે, આ પીળીયરમાં ભૂકા નીકળી જાય એમ છે, જો કાઢ નાખીએ તો, એ ધગધગતી હે દુનિયા, એ ધગધગતી હે દુનિયા, આધિ વ્યાધિ ઉપાધિ ધગે છે ને, એ ધગધગતી હે દુનિયા, ઇસમે અપના ચના પકાના શીખ લો, યહાં રહેના તો મુશ્કિલ હૈ મગર મુક્ત બનના શીખ લો, અહીં રહેવાશે નહીં પરંતુ અહીંયા મુક્ત બનાશે, એ વાત નક્કી છે, અહીં રહેવું અસંભવ છે પણ મુક્ત બનવું અસંભવ નથી। અદભુત આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળી, નિષ્કોળાન સ્વામીએ બહુ અદભુત રીતે જેનું વર્ણન કર્યું, સ્વામીને કેફ ચડી ગયો, નિષ્કોળાન સ્વામીને કેફ ચડી ગયો, જે વસ્તુ કોઈ દી અનુભવી જ ન હોય એવી વસ્તુ જયારે અનુભવે ત્યારે માણસને કેફ ચડી જાય। નિષ્કોળાન સ્વામી જોકે ભજન તો પ્રથમથી કરતા હતા, પણ બહુ બહુ તો અવતાર સુધી પહોંચેલા. પણ અવતારીની વાત જ્યારે સાંભળી સ્વામીને કેપ ચડી ગયો અને સ્વામી અદ્ભુત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો. એ કેપ જો ઉતરવા જ ન દેવું હોય તો સાથે સાથે વચનામૃત જોઈ જોઈ. નારાયણભાઈ શું કહો છો? જોઈએ. જોકે આપણે દરેક શિબિરમાં વચનામૃતની કથા હોય જ છે, તમને ગમે છે ને અમને ગમે છે, એટલે તમે સાંભળવા આવો છો ને અમે કરીએ છીએ. તમને નહીં ગમે તો અમે કઈ બંધ કરી દેવાના છીએ નહીં. નેત્ર વડે એમ થાય હમણાં કહે કે તમને નહીં ગમે તો એમ બંધ કરીશું. ના ના, તમને ગમે કે ન ગમે અમને ગમે છે ને, કે બધું તમને ગમે કરવાનું મારે. તમને ઘણું બધું એવું ગમે જે અમને જરાય ન ગમે. બોલો, તમારું ગમતું બધું ન કરાય કરાય. હે સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે ગ્રહસ્થોનો જાજો સંગ ન કરવો, કે જો એ કાર્ય છ મહિના જો સંગ કરે ને તો સાધુને હરિભક્ત કરી દે. બોલો, એટલે બધું તમારું ગમતું ન કરાય, વિભાગ રખાય, મળતો હોય એટલું કરાય, બાકી જયસમનન કરાય. પણ વચનામૃત તો આમ તમને ગમે છે ને અમને ગમે છે, એટલે વધારે મજા આવશે. આપણે શિબિરની અંદર આ વર્ષે પ્રથમના વચનામૃતો લીધા હતા, જેમાંથી ગયા વર્ષે પણ લીધા હતા, આ વર્ષે પણ લીધા હતા. 58 વચનામૃત સુધી આપણે વાત પૂરી કરી હતી. ગઈ ફેરી 58મા વચનામૃત શિબિરમાં આપણે વાંચ્યું હતું કે જીવને એક સરખો ભજનનો ઠરાવ નથી રહેતો, એનું કારણ દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર. આ દેહમાં બહુ માલ મનાય તો એને ભજનનો ઠરાવ એક સરખો ન હોય, તો એને માટે આત્માનાત્મની વ્યક્તિ કરવી પડે. કુસંગને અવલંબને કરી અને જો ભજનનો એક સરખો ઠેરાવ ન રહે તો સંતનો સમાગમ એના માધ્યમથી વળી પાછી ભજનમાં ભરતી આવે છે. પણ પૂર્વ સંસ્કાર જો હોય તો જલ્દી ન ટળે. પણ તું મહારાજ કે મોટા પુરુષની અતિશય સેવા કરે તો પણ એને ફરીવાર ભજનની ભરતી આવે છે. દાસનો ગુલામ બનીને વર્તે તો ભજનની ભરતી આવે છે, એવું આપણે છેલ્લે 58મો વાંચ્યો હતો. આજે આપણે 59મો વચનામૃત વાંચીએ છીએ. જોઈએ મહારાજ શું કહે છે. સભા તમારે બધાને યાદ રાખવાની છે, મને ખબર છે તમે બધા યાદ નથી રાખવાના, તોય પણ કહું છું. કામ ખબર, આખી યાદ નો રેત કાંઈ નહીં, આખી યાદ નો રેત કાંઈ નહીં. પણ અહીંથી કહેવામાં આવ્યું અને તમે સાવધાન બનો તો થોડું ઘણું યાદ તો રે, પાસ થાય તો થઈ જાય. વિદ્યાર્થી કહે 100 ટકાની યાદ ન રાખે, પણ 35નું રાખે ને તોય પણ ઉપલા ક્લાસમાં જતો રહે. એમ તો એમ 35% તો રાખજો, 100 ન રાખત કાંઈ નહીં. આમાં 100% વાળા બેઠા છે કોક કોક. જોઈએ હવે કોઈક સંતો પાર્ષદ બધાને પૂછશું આપણે તો સભા, એટલે બધાને માટે આ શિબિર છે ને. સાચું કહું, શિબિર બધા માટે છે. શિબિરમાં તમને સમાજ થાય, સંતો પાર્ષદ હોય તેને સમાજ થાય. કારણ કે વાતો એવી થાય ને, બળભરી વાતો થાય. અન ભક્તો આ જીવને બળભરી વાતો વિનાતા હોય હરેરીને હેઠો બેસી જેવો છે. સ્વામી વાતોમાં લખ્યું, આને તો હોંકારા ભણનારા જોઈ, હોંકારા ભણનારા તો ન હોય તો કાંઈ કરે એમ નથી. આને જો કોઈ કહેનાર ન હોય તો 8 વાગ્યે જ ઊભો થાય એમ નથી. બોલો, એવો ડાયો છે. આના ડાપણની ડાયપણની તો વાતું ન થાય. બોલો બિપિનભાઈ, કહો. જો આ બિપિનભાઈ 2-3 કથા કરીને એક જ શિબિર ભરીને તો જો એનો સંકલ્પ બદલી ગયો, નહીં તો આવા આપણે હરિભગત નહોતા. હું પહેલે થોડકું છે ને, સાચું કે નહીં બિપિનભાઈ? એ શબ્દ જ, શબ્દ જ જીવને મુક્ત કરી શકે છે. શબ્દ જ જીવને મુક્ત બનાવી દે, શબ્દને તાકાત છે. અને અમે વચનામૃતના શબ્દોની શું વાત કરવાની? આની અંદર કાંઈ મારા તમારા શબ્દો નથી, આમાં કાંઈ મુમુક્ષ અને મુક્તોનો સંવાદ નથી. યાદ રાખજો, શાસ્ત્ર માત્રમાં મુમુક્ષ અને મુક્તોનો સંવાદ છે, આમાં મુક્ત અને મહારાજનો સંવાદ છે. કોનો છે? મુક્ત અને મહારાજનો સંવાદ છે. આમાં બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો છે, એટલે બહુ અલૌકિક છે. આ જલ્દી આમ ફિટ ન થાય, પણ ફિટ થયા પછી આની અંદર બીજું ઘરી ન હગે. જેને વચનામૃત ફિટ થઈ જાય, પત્યું અક્ષરધામને આ બાજુ રહે જ નહીં. મેડિકલમાં એડમિશન મેળવવું કઠણ ખરું, પણ એડમિશન મેડિકલમાં મળી જાય તો પછી બીજું એને આગળ બધું ફીકું લાગે. એ વચનામૃતની અંદર જેની એન્ટ્રી થઈ ગઈ એને કામ થઈ ગયું. જોયે મહારાજ પ્રથમના 59માં વચનામૃતમાં શું કહે છે. સંવત 1876ના આમાં જો આમાં છે ને કોઈ વિદ્યાર્થી ટીચર નથી, બધા વિદ્યાર્થી કે તમારે યાદ રાખવાની, મારે હોય તેને સભા યાદ રાખવાની. કારણ કે હું સભા યાદ ન રાખું તો પછી તમે સાચો બોલ્યા ખોટી મને કેમ ખબર પડે, સમજણ તમને. મારે આને સમજ હોતો નથી વારવાર. એટલે તમારે સભા યાદ રાખવાની, મારે યાદ રાખવાની, અને બધા સંતોને રાખવા, બધા પાર્ષદને રાખવાની. આજ તો સંતો પાર્ષદોને પૂછવી છે એટલે બધાને યાદ રાખવાની. સંવત 1876ના ફાગણ સુધી 14 ચતુર્થશીના દિવસે, ચતુર્દશીના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને લલાટને વિશે ચંદનની અર્ચા બિરાજમાન હતી, અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોની કેવી છે સભા, કોઈ કે છે કેવો નરેશ? સરસ. ચતુર્દશી દિવસે, 14 દિવસ મહારાજ બિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્નોત્તર કરો. મહારાજ છે ને પ્રશ્નોત્તર બહુ કરાયા, અને હા હા ચોખ્ખું પ્રશ્નોત્તર થઈ આવીને આ જ્ઞાન ઊંડું ઉતરે નહીં. શિબિર જો, શિબિરમાં કથા થાય છે, આપણે કથા કરીએ એમાં કથા થાય છે, પણ શિબિરની વિશેષતા એટલી છે. આજે તો આપણે સંતો થોડા થાકીને આવ્યા હતા, તમે બધા થાકેલા જ હતા લગ્નના પ્રસંગે કરીને, એટલે બપોરે આરામ કરવા દીધો. પણ આવતીકાલથી જેમ ખેડૂત લોકો માયા બળદ લઈ આવે અને પછી પોરો ન આપે, એમ અમારે પોરો ખાવાનો નથી, તમને લેવા દેવાનો નથી. જ્ઞાનગોષ્ઠિ થશે, પ્રશ્નો પૂછાશે. બપોરના 1 થી 2ના ગાળામાં હરિભક્તો જેને જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન લખીને આપશે અને ઉત્તર થશે. સવારમાં પણ તમને 1.25 કલાક સુધી જ્ઞાનગોષ્ઠિ અલગ અલગ વિષય ઉપર, સંતો અલગ અલગ જગ્યાએ બેસશે, ત્યારે હરિભક્તો આજુબાજુમાં બેસશે, પોતાના ઉપાસના વિશે પ્રશ્ન પૂછો, ષડંગી સંપ્રદાય પ્રત્યે પ્રશ્ન પૂછો, માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજા, ધ્યાન કેમ કરવું વગેરે વગેરે અલગ અલગ પ્રશ્નો અલગ અલગ જગ્યાએ સંતો બેઠા છે, અને ત્યાં તમને અલગ અલગ વિષય ઉપર પ્રશ્નો પૂછાશે અને ઉત્તરો અપાશે. બહુ નજીક અવાશે. મહારાજે પણ પ્રશ્નોત્તરો બહુ કરાવ્યા. આવું તમને કોઈ શાસ્ત્ર જોવા નહીં મળે. તમે જોજો, પ્રશ્ન પૂછાણો 2 મિનિટે જવાબ, પ્રશ્ન પૂછાણો 2 મિનિટે જવાબ. ને તો એ શાસ્ત્રમાં તમે દ્રષ્ટિ નાખશો ને તો ખબર પડે છે પ્રશ્ન ક્યાંય પૂછાણો હોય અને ઉત્તર ક્યાંય અપાણો હોય. તો એટલો બીજો પ્રશ્ન ભૂલી ગયો પૂછનારો. આમાં તો બહુ પ્રશ્નોત્તર છે. મહારાજ કહે કે સંતો આપણે પ્રશ્નોત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? કેટલો સરસ પ્રશ્ન છે. મોક્ષનો આથી પર કોઈ પ્રશ્ન છે જ નહીં. શું કહો જો તમારે કાંઈ બોલો નથી, કાંઈ માથા તો આમ તેમ ધૂણા, ત્યારે આમ કરવું કામ કરવું કાંક કરવું એમ. કમસે કમ તમે અહીંયા બેઠા છો, દેહની હો મનથી એની ખાતરી થાય. આજે કથામાં તાળી પડાય, હસાય, રડાય, સ્થિર બની જવાય, આમ આતુર થઈ જવાય, એ બધા રસો છે. અને એ રસ અનુસાર જો શ્રોતા ન બને ને તો વક્તાને મોજ ન આવે અને પોતાને કાંઈ મોજ ન આવે. કારણ કે વક્તા કથા ક્યારે કરીએ કે તમે બેઠા હો તો, દેહ કરીને મને સવર્તમાન. અને તો ભલામણ એક ગામમાં અમે પહોંચી ગયા હતા, 2-3 વર્ષ થયા, થાકી ગયો આખો 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 સ્ટાફ થઈ ગયો, શ્રોતા ઘણા બધા બેઠેલા, પણ 500-500 ગરમ એડિયું પેન ન પહેરે એમ બેઠેલા હો. ગમે તેવી રમૂજની કથા તો મળવાનું મોઢું મલકે નહીં, ગમે તેવી કરુણ કથા હોય તો આંખ ભીની થાય નહીં, થાકી ગયા. અમને મને બધા કહે કે 7 દાડા બદલે 5 દાડા થાય એવું ખરું. મેં કીધું હવે તો પૂરું કરી નાખવું રહ્યું, બીજ ફેરી ધ્યાન રાખશું. શ્રોતા ક્યાં છે એની ખબર કેમ પડે? એને આકારે વૃત્તિ થયું છે તો વક્તા વાંચી શકે. હૃદયને વાંચવાનું, સમજો, હૃદયને વાંચવાનું છે. અને યાદ રાખો, હૃદય વંચાય તો જ કથા અંદર ઉતરે. વક્તા પણ શ્રોતાનું અનુસંધાન રાખીને એને કેટલું પથ પડે એમ છે એમ પીરસતો હોય છે, પણ એનો ભાવ તો ખબર પડવી જોઈએ ને. ભાવનો ખબર પડે પીરશે કેમ? એટલે શ્રોતા ખરેખર કથાને આકાર થવો છે. કેટલો અદભુત પ્રશ્ન! મોક્ષનો આથી પર કોઈ પ્રશ્ન છે જ નહીં. ભગવાનમાં અસાધારણ પ્રીતિ કેમ થાય? યાદ રાખજો, સાધારણ વાળા તો ઘણા બધા હોય છે, પણ અસાધારણ કેવી પ્રીતિ, અસાધારણ પ્રીતિ કેમ થાય? મહારાજે લોયાના 10મા વચનમાં તમે એક બહુ સરસ વાત કરી. મહારાજ કે બે પ્રકારના પુરુષો છે. એક પુરુષ એવો છે, એને જો પોતાની પત્નીનો વિયોગ થાય ને તો દેહ પડી જાય. બીજો એવો છે, સાધારણ પ્રીતિ છે. પહેલાંની કેવી પ્રીતિ છે એની પત્ની સાથે? અસાધારણ. જો એનો વિયોગ થાય ને તો દેહ પડી જાય. પણ મહારાજ કે બેયને પછી જો સત્સંગ થાય તો જેને પોતાની પત્નીમાં અસાધારણ પ્રીતિ છે કે પોતાની પત્નીનો વિયોગ થાય દેહ પડી જાય, એને ભગવાનમાં એવી અસાધારણ પ્રીતિ થાય કે પોતાની પત્નીનો વિયોગ જેમ થાય દેહ પડી જતો તેમ ભગવાનનો વિયોગ થાય તો દેહ પડી જાય. અને બીજું જેને સાધારણ એમાં છે, આમાં સાધારણ જ થાય, આમાં અસાધારણ ન થઈ જાય. સમજાણું? ખેતીમાં કાંઈ ખબર ન પડતી, હીરામાં જાય ધીરામે કાંઈ ખબર ન પડે. સમજાય? અસાધારણ, સાધારણ નહીં. તે સાધારણ તો ઘણા કરનારા હોય, સાધારણ પ્રીતિ તો ઘણા કરનારા હોય, અને સાધારણ પ્રીતિ કરનારના ઇતિહાસો પણ રચાતા હોતા નથી. અસાધારણ જેને પ્રીતિ થાય એના જ ઇતિહાસો રચાય છે. નરસૈયો, બાઈ મીરા, સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી, આ બધા અસાધારણ પ્રીતિવાળા છે. મુક્તાનંદ સ્વામી સ્વયં પણ અસાધારણ પ્રીતિવાળા છે. મુક્તાનંદ સ્વામીનો પ્રેમ એટલે અસાધારણ પ્રેમ. આપણે પૂજા ડોડિયાએ મારાને વીરમાં દેહ છોડ્યો જાણીએ છીએ, પણ તમને ખબર નહીં હોય મુક્તાનંદ સ્વામીનું શરીર પણ દેહ મારાના વિરહમાં મારા ધામમાં ગયા પછી 1.5 મહિને છૂટી ગયો. મારાના વિરહમાં મુક્તાનંદ સ્વામીનો દેહ છૂટી ગયો. એટલે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજમાં અસાધારણ પ્રેમ હતો. એને હતો, યાદ રહો, એને હતો. આ પ્રશ્ન એના માટે નહીં પૂછો, તમારી મારે માટે પૂછો, આપણા માટે પૂછો કે મહારાજ ભવિષ્યના જે મુમુક્ષ થશે એને આ સંસાર સાગરમાંથી બહાર નીકળવા માટે અસાધારણ પ્રેમ તમારામાંથી આવીને છૂટકો નથી, એ થાય કેમ? બસ એટલું કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. પહેલું તો આ ગાંઠ વળી જવી જોઈએ. બસ મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. અનભક્તો, નિશ્ચયની ગાંઠ વળવી એ મોક્ષના પથમાં, આધ્યાત્મિક પથમાં મેં સવારે પણ કીધું, મોટા મોટું જો કોઈ માધ્યમ હોય તો નિશ્ચય છે. મોક્ષના પથમાં એથી કોઈ મોટી શ્રેષ્ઠતા છે જ નહીં. દાખલા તરીકે કોઈ 50-500 માળા ફેરવે છે, પણ 500 માળા ફેરવી ઊભો થાય ને મનમાં એમ થાય કે પણ આ ભગવાન હશે કેમ, 500 માળા એની ફેલ. મહારાજે લોયાના 6ઠા વચનામૃતની અંદર પણ કીધું, મહારાજ કે ભક્તિ માર્ગમાં બધું વહી જાય. બધું વહી જાયનો મતલબ શું થયો? માળા વહી જાય, પૂજા વહી જાય, મંદિરે જવાનું વહી જાય, વચનામૃત વાંચવાનું વહી જાય, બધું વહી જાય. પણ એક નિશ્ચય હોય, નિશ્ચય ન ગયો, નિશ્ચય રહી જાય તો મહારાજ કે ગયેલું બધું પાછું આવે છે. ગયેલું બધું પાછું આવે છે એક નિશ્ચય રહી જાય તો. મહારાજે નિશ્ચયની વાતમાં ત્યાગ ભાગનો બતાવ્યો. જો નિશ્ચયમાં ત્યાગ ભાગ ન ચાલે. વડતાલના પહેલા વચનામૃતમાં પણ મહારાજ કીધું, નિશ્ચય તો કેવો હોવો જોઈએ? તો કે એક વાર નક્કી કર્યું કે આંબો છે, પછી ગમે તેમ થાય તો પણ આંબો કોઈથી પીપળો ન મનાય, મેં એકવાર લિંગટ ગાંઠવાળી મને મળ્યા નિશ્ચય ભગવાન છે, એમાં કોઈથી સંશય થવો જોઈએ નહીં. ગરડાના મધ્યના 14મા વચનામૃતમાં મહારાજ કીધું, એકવાર નક્કી થઈ ગયું આ લીમડો છે, પછી મહારાજ કે ગમે તેમ થાય, કોઈ કદાચ ખુલ્લી તલવાર કરીને એમ કે બોલ પીપળો છે, કદાચ ઉપર મોઢેથી બોલે પણ હૃદયમાંથી લીમડો કોઈ દી પીપળો થાય એવી લિંગઠ ગાંઠ વળી જાવી જોઈએ. બહુ પુણ્યના પ્રતાપે, યાદ રાખજો, બહુ પુણ્યના પ્રતાપે ભગવાનના સ્વરૂપના નિશ્ચયની ગાંઠ જીવને વળતી હોય છે. નતર જીવ ઊંડે 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 પણ થોડા ઘણા અંશે નાસ્તિક રહી જાય છે, થોડા ઘણા અંશે નાસ્તિક રહી જાય છે. નિશ્ચય પૂર્ણ હોય એની ખાતરી શું, તો કે ગમે તેવો દેશકાળ આવે, ગમે તેવો દેશકાળ. કાલે જ એ ગરીબ ભગત મને કહેતા હતા, મને કે અમારે એક દૂર દૂરના સગા, એના ઘરવાળાને કેન્સર થયું છે, તે બધાના સંબંધી કહે કે આ દાન તો બહુ કરે છે, તને કેન્સર કેમ થયું? લ્યો કરો વાત, હવે દાન ને કેન્સરને ક્યાં લેવા દેવા. યાદ રાખજો, દાન અપાય છે પરંતુ નિશ્ચયની ગાંઠ વળી નથી. નિશ્ચયની ગાંઠ વળ્યા વિનાનું દાન પણ મોક્ષ કરતલ ન નીકળે. પેલા નિશ્ચયની ગાંઠ વળવી જોઈએ. અને નિશ્ચયની ગાંઠો આવી શિબિરો ભરે ને ત્યારે વળે. યાદ રાખજો, શિબિરો વિના નિશ્ચયની ગાંઠો વળવી બહુ કઠણ કામ છે. સત્સંગ વિના વળે નહીં, નિશ્ચયની ગાંઠ વળી જાય. મહારાજ કે વિશ્વાસ કેવો હોય, દાદા ખાચરને જેવો. મહારાજ કે લ્યો આ ઘડામાં કોળું નાખી દો, અને મંડ્યા આવડું મોઢું ને આવડું કોળું. ઓલા બધા દરબારે કે પણ જરાક દાદા વિચારતો કરે, આવડું મોટું કોળું આટલા નાના ઘડામાં ક્યાંથી જાય? તો કે મહારાજ કીધું, એટલે જાય જ, મને એની પદ્ધતિ નથી આવડતી. કેવો વિશ્વાસ મહારાજને! ખરેખર દાદા ખાચરને મારનો અઢળક વિશ્વાસ હતો, ગજબ વિશ્વાસ. મહારાજ 12 વર્ષના દાદા હતા, અને મહારાજ કે કાં તો અમે રહીએ ને કાં તો લખી આપો, લખી આપ્યું મારા દરબાર રાખો તમારો 12 વર્ષે. અહીંયા મહારાજ અસાધારણ પ્રેમમાં, ભગવાનમાં પ્રીતિ થવામાં વિશ્વાસ હોય, જેની ઉપર વિશ્વાસ હોય એની ઉપર જ પ્રીતિ થાય, એની સાથે જ પ્રીતિ થાય. વિશ્વાસ વિના પ્રીતિ ક્યારે સંભવિત ન બને. તમારા કોઈ પાર્ટનરશિપ હોય અને તમને એની ઉપર વિશ્વાસ ન હોય, એને હેત કોઈ દી ન થાય. પ્રીતિ માને હેત, હેત એની સાથે જ બંધાશે જેની સાથે તમને વિશ્વાસ હોય. એટલે મહારાજ કે એક તો અસાધારણ વિશ્વાસ હોય, આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. વિજાપુરના વજીબાનો વિશ્વાસ હતો, મહારાજ પોતે પોતાનો નિશ્ચય ટળાવવા માટે ગયા. મારા સાધુનો વેશ લીધો, બોલો મૂળજી બ્રહ્મચારી આર્ય, એની ગામમાં જઈને પૂછ્યું, ભાઈ કોઈ અમારે રાતવાસ રોકાવ્યો તો કોઈ ઘર ખરું? તો કોલી છે ને એ ભક્તાણી ભારે છે, પણ પેલા સાધુ પુરુષને ઉતરવા દેતી, હવે ઉતરવા દેતી નથી, તમે જાઓ, કદાચ ઉતરવા દે તો. અને પ્રસિદ્ધ પ્રસંગ, મહારાજ ગયા, અમને ઉતરવા દે, મારે 2 કટકા ગાળ્યો દીધી, વહેતો થા બાવા, હું જ્યારથી સ્વામિનારાયણની થઈ છું ત્યારથી કોઈને ઘરવા નહીં દેતી કે. અને સાંભળજો, મોક્ષ જોતો ને તો સ્વામિનારાયણ પાસે જવું પડશે, મહારાજને કહે છો, એમનો મોક્ષ નહીં થાય. મહારાજ કે માય સ્વામિનારાયણ તો જાદુગર આવે. અરે બોલમાં બાવા, કે એને તો લાકડી લેવી પડશે, સ્વામિનારાયણ તો ભગવાન છે. મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન નથી, તું જો કહેતી હોય ને તો કાશીના મોટા મોટા વિદ્વાનોને બોલાવું, શાસ્ત્રાર્થ કરું, સ્વામિનારાયણ ભગવાન નથી હું સાબિત કરું. વજીબા કહે કે કાશીના એ બ્રાહ્મણો વિદ્વાને હું સ્વામિનારાયણને ઓળખે, મારે કોઈની જરૂર નથી એમ. મહારાજ કે પણ માય રાત વાસો રોકાવા દે ને તો હોકો ભાઈ કાંઈ નહીં માગીને તો કાંઈ નહીં માગું કે. મહારાજ કહે કે અમે રાતે એમને પડ્યા રહો, કાંઈ બીજું કાંઈ માગીશ ને તો કાંઈ નહીં માગું. પછી મારાને હોવા દીધા, થોડી વાર થઈને તો મહારાજ કે માય ભૂખ બહુ લાગી છે, કે ખાવાનું આપીને. વજીબા કે ના કહેતો તો કાંઈ નહીં માગું, અને હવે ઘરમાં ક્યાંથી કાંઈ હોય? મહારાજ કે ખોટું કાંઈ કો બોલતી હો માય, ઓલા 17 લાડવા પડ્યા છે કે કોઠલાને દરે આપીને. અને વજીબાના મનમાંથી માળો બાવો ચમત્કારી લાગે, લાડવા ગણ્યા 17 જ થયા, એને પોતાને ખબર નથી કેટલા ગણ્યા, 17 જ થયા. તોય મનમાં વિચાર કરો, અરે કદાચ આખા બ્રહ્માંડની વાતો કહી દે ને તો પણ સ્વામિનારાયણ સિવા કોઈને ભગવાન ન માનવું એમ. થોડી વાર થઈને તો કે માય જરાક આ નીચે ગાયર છે ને ઉખડી ગઈ છે, વાગે છે બહુ, નવું ગોદડું આપને કે ઢોલિયું આપને. તો મારી પાસે ક્યાં છે એવું કશું નથી. અરે જૂઠું કાંઈ કહું બોલતી હો માય, સ્વામિનારાયણને માટે તે ઢોલિયો કરાવ્યો છે અને ગાદલા નવા ગાદલું કરાવ્યું છે, ગોદડા નવા કરાયા છે, પણ એ તો સ્વામિનારાયણને માટે કરાવ્યો છે, આ સ્વામિનારાયણને જ આપું છે એમ માનને કે. બધું મહારાજનું મહારાજ અંતરેમીપણું કહી દીધું તોય પણ વજીબાના મનમાં મહારાજને મૂકીને એમાં પ્રતિનો અન્નમ નિશ્ચય કહેવાય. નિશ્ચય બહુ વાત મોટી છે. ગમે તેવો કહેનારો આવન તો નિશ્ચય કેવો હોય, વિશ્વાસ બેસે ને ત્યારે નિશ્ચયની ગાંઠ વળે કેવી વળે. જેમ ગરડામ દાદા ખાચર હતા ને એમ કારિયાણીમાં હોય ત્યાં દાદા ખાચર હતા. એકવાર કારિયાણી ગામની અંદર કન્હીરામ નામનો બાવ આવ્યો અને કન્હીરામ નામનો બાવ આખા ગામના લોકોને કંઠીઓ મળ્યો બાંધવા. એટલે દાદા ખાચર ને લાવો તમને બાંધ દઉં. એટલે દાદા ખાચરે પોતાનો પગ લાંબો કર્યો. એલા પગે ન બંધાય કે આગળામ બાંધવાનો હોય તો દાદા ખાચર કે પણ તારી કંઠી મારા પગ સુધી ક્યાંથી કે મારા પગ સુધી પોક્ષે ને તો તારું કલ્યાણ થાય. બાકી ડોકમાં તો સ્વામિનારાયણની છે, એમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. અને ત્યારે કન્હીરામ ખીજાણો, કન્હીરામ ખીજાની કહે છે તું મને ઓળખતો નથી લાગતો, હું કન્હીરામ છું. ત્યાં દાદા ખાચર કે હું દાદો ખાચર છું કે મેં મોટા મોટા સંતોની પાસે બેસી બેસી અને ભગવાન સ્વામિનારાયણના ગુણાનવાદને સાંભળ્યા છે અને નિશ્ચયના ગળા નિશ્ચયના ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા છે. તારી કંઠી મારા ગળામાં ન હોય, તારી કંઠી મારા પગ સુધી પોક્ષે ને તો તારું કલ્યાણ થાય. પણ કંઠી ધારણ નો અન્નમ નિશ્ચય કહેવાય. કોઈ પણ ગમે તેવું આવે તો પણ નિશ્ચય મને ગમઘાટ ન કરાવી શકે. એટલે મહારાજ કહે છે કે તો વિશ્વાસ હોય મને મળ્યા નિશ્ચય ભગવાન છે. બીજું આસ્તિક પણ હોય, આસ્તિક પણ જોકે ગુણ મળતા જ આવે છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એ વસ્તુ એમ જ છે, મોટા પુરુષે જે કહી ગયા છે એ વસ્તુ એમ જ છે. એવી જેને પૂર્ણ પડતી તો એને આસ્તિક કહેવાય. તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે છે, આ ભગવાન છે તે બ્રહ્મહોલ ગોલોક સ્વેદ્દીપી આદિ સર્વે ધામના પતિ છે. આ ભગવાન કેવા છે? ગોલોક વૈકુંઠ સ્વેદ્દીપ અક્ષરધામ સર્વના પતિ છે. ભગવાન બધાના પતિ છે. કારણ કે જ્યાં પણ ઐશ્વર્ય પ્રતાપ દેખાય છે એ કોનો આપેલો છે? ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા અમે જ પુરુષોત્તમ છીએ અમદાવાદના સાતમામાં, અને જ્યાં પણ પ્રતાપ જણાય છે એ મારો જ છે, હું મારા જમણા પગના અંગૂઠે કરી પૃથ્વી ડગાવવા મળો તો અનંત કરોડો બ્રહ્માંડની પૃથ્વી ડગમગવા માંડે એવી હા પડી જાય. પ્રથમના 27માં પણ મહારાજ કીધું, મહારાજ કે ભજન તો સૌ કરે છે પણ સમજણમાં બહુ ફેર છે. જેને એમ મનાય પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ થઈ ગયા છે, વર્તમાન કાળમાં જે થાય છે, ભવિષ્યમાં જે થશે, એ મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ વતે જ થઈ રહ્યા છે મહારાજ કે એની સમજણ ઠીક કહેવાય. અહીંયા મહારાજ કે બધા બ્રહ્માંડના પતિ મને મળ્યા ભગવાન એ પોતે છે તથા સર્વના કરતા છે, સર્વના કરતા પુરુષોત્તમ નારાયણ છે. અને પુરુષ કાળ કર્મ માયા ત્રણ ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવે કોઈને આ બ્રહ્માના કરતા જાણે નહીં, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યમે જાણે. આ બ્રહ્માંડની અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈને કરતા ન જાણે. પણ ભક્તો અહીંયા થોડોક બાધા આવશે. સત્સંગ જીવનની અંદર એમ કીધું છે ભગવાન અકર્તા છે. કેમ? તો કે આ બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય ભગવાન કરતા નથી, બ્રહ્મા શંકર ને વિષ્ણુ કરે છે. અહીંયા એમ કે કોઈને કરતા ન જાણે, યાદ રાખજો કોઈને કરતા ન જાણે, મને સ્વતંત્રપણે કોઈ કરતા નથી. જે કોઈ કાંઈ કરે છે, બ્રહ્મા છે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે, વિષ્ણુનું પોષણ કરે, શંકરનો સંહાર કરે, એ સ્વતંત્ર પોતાની ઈચ્છાથી નહીં, શેઠ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એની જેથી આજ્ઞા થાય, જેમ આજ્ઞા થાય એમ કરે. ભગવાન છે ને આ નાનું નાનું સંભાળતા નથી. જોકે આ કઈ મોટા ખાતા નથી હો મશી દાદા, આ બ્રહ્માંડ સંભાળવું એ કઈ મોટું ખાતું નથી. ઠાકોરજી માટે હાવ નાનું એવું ખાતું છે. બોલો, મધ્યના 42 પ્રમાણે નાનું ખાતું ન ગણાય. મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ તમારે એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે વાત સાચી? મહારાજ કે ખોટી વાત છે. તો શાસ્ત્ર કીધું ને? મહારાજ કે શાસ્ત્ર વેતન દ્રષ્ટિ ન પડે મારા સુધી. સાંભળો મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડ તો અક્ષરના એક એક રોમમાં ઉડતા ફરે છે, અમે તો અક્ષરથી પણ પરશી અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધર્યું મનુષ્યનું દેહ. અક્ષરને એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે તો આ બ્રહ્માંડ વળી ક્યાં મોટું કહેવાય? કહો એટલે પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિએ આ બ્રહ્માંડની મોટપ કાંઈ જ નથી. અને પુરુષોત્તમ આકારે જેની વૃત્તિ થઈ જાય ને એને આ બ્રહ્માંડમાં કાંઈ મોટપ ન દેખાય. બોલો, એને પણ આ બ્રહ્માંડમાં કાંઈ મોટપ દેખાય નહીં, એક પુરુષોત્તમ નારાયણની વિશે જ મોટપ દેખાય છે. મહારાજ બહુ સરસ કે એની જ પ્રીતિ થાય મહારાજ, કે ભગવાનના ઐશ્વર્યને જાણે કે બ્રહ્મહોલ, ગોલોક, સ્વેદીપ આદિ સર્વે ધામના પતિ છે, અનંત કોટી બ્રહ્માંડના પણ આ પતિ છે. અનંત કોટી કેટલા? એક તો અનંત, કરોડો, અનંત ખરા, પાછ કેવા? કરોડો, અને પાછ બ્રહ્માંડો. બોલો, અને શતાનંદ સ્વયં આવું જ લખ્યું, અનેક કોટી બ્રહ્માંડ આધારો અનંત પિયા સ્વયં. અનંત કરોડો બ્રહ્માંડના આધારભૂત છે. ભક્તો, મોટી વાત એ છે, અવડા મોટા ભગવાન આ સામાન્ય બ્રહ્માંડમાં પધાર્યા, આપણે જેવા અનંત જીવનું શ્રેય કરવા માટે, કલ્યાણ કરવા માટે. લોકો હડસેલા મારે કેવડા મોટા ભગવાન આ પૃથ્વી પર આવ્યા, લોકો હડસેલે ચડાવે. બોલો, મારા જૂનાગઢ પધાર્યા, પ્રસિદ્ધ પ્રસંગ છે ને, ધર્મદાસની જગ્યામાં સદાવ્રત અપાતો, મારા લાઈનમાં ઉભા રહ્યા ને તે બીજો ખાખ્યો, એ અહીં તો મારું ઉભું રહેવાનું, હાલતો થા. બોલો, મારે નીકળીને કાઢી મૂક્યા, મારે બીજે જઈને ઉભા રહ્યા, બીજો ખાખ્યા ગયો, એ અહીં ક્યાં ઉભું, હાલતો થા, અહીં મારું ઉભું રહેવાનું. સાત સાત જગ્યાએ ધક્કા મારી કાઢી મૂક્યા. બોલો, કેવડા મોટા ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે કેટલા બધા હડસેલા સામાન્ય જીવના શ્રેયને માટે સહન કરે. કહો, એટલે સદાનંદ સ્વામી કે અવડા મોટા ભગવાન આ પૃથ્વી પર આવે ને ત્યારે જીવનું ઓળખાતા નથી, ઓળખાતા નથી એટલે જ પ્રીતિ થતી નથી, ઓળખાય એટલે પ્રીતિ થઈ જ જાય. મળવાથી પ્રીતિ નો થાય, ઓળખાય ત્યારે થાય. મુક્તાનંદ સ્વામી મળ્યા હતા, અસાધારણ પ્રીતિ નો થઈ, એ જ પ્રશ્ન પૂછનારા. પણ કાલવાણીમાં જયારે રામાનંદ સ્વામી ઓળખાણ કરાય પછી અસાધારણ પ્રીતિ થઈ, અને પછી સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, સુખ પામી રે સખી, સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી. અને કોટી બ્રહ્માંડ આધારો આપણા મનમાં થાવડા મોટા ભગવાન તો પછી અહીંયા શું કામ આવતા હશે? યાદ રાખજો, ધર્મના સ્થાપન માટે ભગવાન આ પૃથ્વી પર આવતા નથી, પાપીઓને મારવા માટે પણ ભગવાન પૃથ્વી પર આવતા નથી. હું કહો, પાપીઓને મારવા હતો એને ધક્કો ખાવો પડે તો એટલા અસમર્થ થયા ને? ધર્મના સ્થાપન માટે પણ ભગવાનને ધક્કો ખાવો પડે એટલા અસમર્થ થયા? કાર્યાણીના પાંચમા વચનામૃત પ્રમાણે ભગવાન આ પૃથ્વી પર શું કામ આવ્યા છે? તો પોતાને એકાંતિક ભક્ત એની જે મનોકામના, એની જે ભાવના, એને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર પધારે છે. હવે કોઈના મનમાં એમ સંકલ્પ થાય કે ભગવાન મારા દીકરા થાય, અક્ષરધામ સંભવિત ન બને એટલે આવવું પડે. બોલો, ભક્તિ માતા ધર્મદાદા સંકલ્પ થયો હશે ને મારા દીકરા થાય એટલે ભગવાન ધક્કો થયો. બોલો, એને સંકલ્પ કરવાનું કામ આપણે થઈ ગયું. અનેક કરોડો બ્રહ્માંડના માલિક છે એમ જેને મનાય છે એને અસાધારણ ભગવાનમાં પ્રીતિ થાય છે. સર્વના કરતા છે, સર્વના કરતા, ભલે આ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કશું કરતા નથી, પરંતુ એની મરજી વિના કાંઈ થતું નથી, માટે ભગવાન એ કરતા છે. અને પુરુષ કાળ કર્મ માયા કોઈ કરતા નહીં, પુરુષે નહીં. તો યાદ રાખજો, આમ ગણો ને તો બધાને હૃદયમાં અંતરયામી સ્વરૂપે પુરુષ બેઠા છે એમ ગોપાળન સ્વામી વાતમાં લખ્યું. બોલો, અંતરયામી સ્વરૂપ કોની પાસે છે? પુરુષ પાસે. તોય પણ પુરુષ કરતા નથી, અંતરયામી પણ આપ્યું કોણે? હે મહારાજ. મહારાજ આપે જ થાય, મારે લઈ લે કાંઈ ન થાય, હમણાં કીધું પૂજા ભગતનું. બોલો, એટલે ઘણા ઘૂસ થયેલા. બોલ, વરસાદ થાય, બોલ, વરસાદ થાય, ન બોલાણું. કેમ? પુરુષોત્તમ નારાયણ બોલવા દે તો બોલાય ને. પુરુષોત્તમ નારાયણ એક જ કરતા છે, જ્યાં પણ સામર્થ્ય જણાય, જ્યાં પણ સામર્થ્ય જણાય. અને કોઈ પણ શાસ્ત્ર મહત્તા ગાય પુરુષોત્તમ નારાયણ જ ગાય છે, એ જ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે એવી હા પડી જાય, એનું કામ થઈ જાય. મહારાજ કે પુરુષને કરતા ન જાણે, માયાને કરતા ન જાણે, ત્રણ ગુણ સત્વ રજ અને તમ એને કરતા ન જાણે, 24 તત્વોને કરતા ન જાણે, બ્રહ્માદિક દેવ કોઈને કરતા ન જાણે, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે, અને સર્વને અંતર્યમી જાણે, એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વપ્ન વિશે નિશ્ચય, તે જ પરમેશ્વર વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. શબ્દ કેવો મૂક્યો? પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે નિશ્ચય. પ્રત્યક્ષ એટલે સામે બેઠેલા પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ, એની સાથે જે નિશ્ચય થાય મહારાજ, એ ખરો ભગત. કે અને નિશ્ચયની ગાંઠ એકવાર એ વળવી જોઈએ, એકવાર વળે ને પછી ગમે તેવા તોડાવા આવે ને તો તૂટે નહીં. બોલો, સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. મોરડી ગામના ઉગા ખુમાણ હતા, બહુ સારા ભગવાનના ભક્ત હતા. એકવાર પોતે ડેલિન ખાનામાં બેઠા હતા અને ગઢપુરથી ચારણ આવ્યો અને ચારણ કે ઉગા ખુમાણ તમે કઈ સાંભળ્યું? તો કહે શું? અરે શું, સ્વામિનારાયણે તો શંકરનો આશરો સ્વીકાર્યો અને રુદ્રાક્ષનો પારો બધાને પહેરાવ્યો છે, કે તમે નું ભગવાન માનો? ત્યારે ઉગા ખુમાણને મારનો સ્વરૂપ નિશ્ચય હતો. એ કહે સ્વામિનારાયણ રુદ્રાક્ષનો પારો પહેરાવ્યો એમ તું કહે છો? તો મારો નિશ્ચય નિડગે. અરે રુદ્રાક્ષનો પારો તો હું પણ ખાસ દુગળે બંધાવું તોય પણ સ્વામિનારાયણ સ્વરૂપરી ભગવાન છે, એમાં મને સંશય નહીં થાય. અને પ્રીતિ ભગવાનમાં થાયલો, પ્રીતિ નિશ્ચય વિના ક્યારે સંવિત જ ન બની શકે. જેને જેની સાથે નિશ્ચય બંધાય એની સાથે એની પ્રીતિ બંધાય, એમાં પુરુષોત્તમ નારાયણની સાથે જે નિશ્ચય થઈ જાય એની પ્રીતિમાં તો કોઈ મણા ન રે, મણા ન રે. જેટલા જેટલા નિશ્ચય ભગવાનના સ્વરૂપનો થયો છે એ બધાના જીવન તમે જોશો, તમને ગજબની તાકાતવાળા દેખાશે. અંતરથી કેપ જ ગજબ દેખાશે. પોસાય તે પોઝિશન નિર્માણ થાય પણ એનું હૃદય મચક ના આપે શું થશે. મારો પુરુષોત્તમ નારાયણ એ જેમ કરશે એમ જ થશે, અને જે કરશે બધું સારું જ કરશે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. એવી એના હૃદયમાં હિંમત વર્તતી હોય. બહુ પ્રસિદ્ધ વાત છે, જ્યારે ભગવાનનો નિશ્ચય થાય ત્યારે ભક્ત કેટલો બધો ભગવાનમાં પ્રેમીલો થઈ જાય, ભગવાનના સંતો ભક્તોમાં પ્રેમ થતો છે. યાદ રાખજો, જેને ભગવાન નિશ્ચય ન થાય ને, ભગવાનમાં પ્રેમ ન થાય ને, એને ભગવાનના આચાર્યમાં ન થાય, ભગવાનના સંતમાં ન થાય, ભગવાનના ભગતમાં ન થાય. જેને ભગવાનમાં પ્રેમ થાય ને એમને બધામાં થાય. અને યાદ રાખજો, જેને ભગવાનમાં પ્રેમ નથી થયો તો નીચેમાં પ્રેમ હોય નહીં. નીચેના પ્રેમ નથી એટલે ઉપરમાં પ્રેમ છે જ નહીં. આધારણ સ્વામી ગ્રંથમાં તો ત્યાં સુધી લખ્યું, કોઈ એમ કે આપણે ભગવાન મતલબ ને આપણે ભગવાનમાં પ્રેમ છે, આપણે સાધુની જરૂર નથી, આપણે હરિભગતની જરૂર નથી, આપણે આચાર્યની જરૂર નથી, તો એને દંભીન પાખંડી જાણવો, એમ આધારણ સ્વામીના ગ્રંથમાં લખ્યું. ભગવાનમાં ક્યાંય ને, કારણ કે ભગવાન વઢે નહીં, ધખે નહીં, ટોકે નહીં, રોકે નહીં. હમણાં જો એને ચીટીઓ ભરે ને તો ત્યાં હોતે એને અભાવ આવી જાય. બોલો, પ્રગટ હોય ને ત્યારે બોલે તો બરાબર છે, પણ અત્યારે તો ભગવાનના સંતો ભક્તો આચાર્યમાં જેને પ્રેમ હશે એને જ ભગવાનમાં પ્રેમ ટકવાનો છે, ટકવાનો છે, ટકવાનો છે. પ્રેમ હોય તો કેવું નિર્માણ થાય? આનંદાનંદ સ્વામી ખોપાળા ગયેલા અને ગરમી બહુ થતી હતી, ઘામ. જૂના જમાના શું કહેતા, ઘામ કહેતા ને. જેઠામાણીને કીધું કે ઘામ બહુ થશે, ગરમી બહુ થશે. એમ કહીને સ્વામી સંતોની સાથે એમ નાવા ગયા. જેઠામાણીયાને કેટલો બધો સંતોમાં પ્રેમ હશે. ઘરની પાછલી, મંદિરની પાછલી દેવાલ તોડી નાખી, બોલો, અને ગોખલા પાડી દીધા મોટા મોટા. બે કલાક પછી સ્વામી નાયણ આવે ને તો પાછલી દેવાલ તોડી નાખેલી. સ્વામી કે આ શું કર્યું? તો સ્વામી તમે નથી કહેતા ઘામ બહુ થાય છે ક્યાં? તે દિવાલ તોડી નાખી. સ્વામી પણ કે, સ્વામી કે પણ દિવાલ તોડી નાખી. સ્વામીને કે સ્વામી તમે રોકાય ત્યાં સુધી એમનું રાખશો, તમે જાઓ પછી હાંધી લેવું કે આશીષણી લેવું કે અમારે બે દાડાની મહેનત છે, પણ તમને ઘામ થાય એ અમને પોહાય અને કેવો મહિમા છે, કેવો મહિમા. યાદ રાખો, નહીતર એ જૂનો જમાનો ત્યારે માણસને એજ્યુકેશન નહોતું. પ્રેમ કરવામાં એજ્યુકેશનની જરૂર નથી, પ્રેમ કરવામાં જે બુદ્ધિની પણ જરૂર નથી. બુદ્ધિવાળા અને બહુ સમજણવાળા ઘણા પડ્યા રહ્યા છે બુદ્ધિનો ઉપયોગ કરવા રહ્યા, અને ભગવાનમાં, ભગવાનના સંત કે ભગવાનના ભક્તમાં, ભગવાનના આચાર્યમાં પ્રેમ કરી શક્યા નહીં. દિવાલ પાડી નાખી, બોલો. તે ભગવાનના સાધુ માટે આટલું કરી શકે એને માટે ભગવાન શું ન કરે, કરે કે ન કરે? ભગવાનના સાધુ માટે ભલામણ એ ખાલી દૂધ આપ્યું બકરીનું, બકરીને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવે તો સાધુને માટે દિવાલ પાડી નાખે એના માટે ભગવાન શું ન કરે? બધું જ કરે. પણ આ બધું નિશ્ચયમાં હો, યાદ રાખજો. નિશ્ચય ભગવાનનો નિશ્ચય હોય તો જ પાછળ શરૂ થાય. યાદ રાખજો, આપણને આપણા આચાર્ય મહારાજમાં, આપણા લાલજી મહારાજમાં, આપણા સંતોમાં, આપણા ભક્તો હું કામ પ્રેમ હોય, શું કામ પ્રેમ હોય? એટલો પ્રેમ કેમ બીજે નથી થતો? તો આપણે અહીંયા જોડાણા છીએ. ક્યાં જોડાણા છીએ? આમાં. અને એ બધા, એ બધા આના છે એટલે આપણને પ્રેમ છે. સમજાય છે? આપણને મહિમા છે આમનો એટલે આપણને એનો મહિમા છે. આનો જેને મહિમા નથી એમને એનો ક્યાં મહિમા છે? આ આ ખબર પડે સંતો આવવાના છે, પોતાના ઘર ખાલી કરી દો. તમે ઘર ખાલી કરીને બાજુમાં રહેવા વૈયા જાઓ અને અઠવાડિયું 15-15 દાડા સગવડતા ઓછી વધતી હોય તો ચલાવી લો, ને તો પોતાને હાટું ઘર બનાવ્યો હોય ને સાધુન માટે ઘર ખાલી કહી દે, પાછા અહોભાવ માને, અરે આપણા ભાગ ખુલી ગયા, આપણી ઘેરે સંતોન ઉતારો થયો, સંતોન ઉતારો થયો, એમ તમને હું કામ થાય છે? કારણ કે તમને આમાં હેત છે અને આ બધા એના છે માટે હેત થાય છે. બાકી ઘણા અમને ગાળું દેનારા, લો આ રસ્તે નીકળે એ ચોખ્ખું ઘી થાય, ચોખ્ખું ઘી જાય એમ કે, લો માળા ખાય ખાઈને કે લાગી જાય માસ, જોકે બહુ ડોકું કાઢે ન કે, નતર ક્યાંય આમ તો સાધુન બહુ જમાય નહીં, સાચી વાત છે, જમાય એટલે આમ જાડું ન થવાય, અને માપે જમે એટલે જમે તો જામે, એકને બે વસ્તુ છે, માપે જ રહેવાય. જેને ભગવાનનો નિશ્ચય, યાદ આવે, જેને ભગવાનનો મહિમા, એને નીચેના બધાનો મહિમા હોય. જેને ભગવાનનો મહિમા નહીં એને નીચેના મહિમા નહીં, અને નીચેનો જેને મહિમા નહીં થયો ઉપરનો મહિમા જ નથી, યાદ રાખજો. જો મહિમા હોય તો એના એના શબ્દની હા પડી જાય. મહારાજે અદ્ભુત મહિમા વચનામૃતને પાને પાને સંતોનો, ભક્તોનો, પુરુષોત્તમ પ્રકાશ જેવામાં આચાર્ય મારનો પાને પાને મહિમા લખ્યો છે. મારનો મહિમા હોય તો આનો મહિમા સહેજ સમજાય. જો મુક્તાનંદ સ્વામીને મહારાજ પ્રતાપ દેખાડતા હતા તો મારનો મહિમા નહોતો સમજાતો, પણ રામાનંદ સ્વામી કીધું તરત આ પડી ગઈ, હું કામ, એને રામાનંદ સ્વામીનો મહિમા હતો માટે તરત હા પડી ગઈ. એટલે બહુ સરસ વાત અહીંયા મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે આવી રીતની જેની સ્થિતિ હોય એને અસાધારણ અમારામાં પ્રીતિ બંધાય છે. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ યત ન થાય તેનું શું કારણ છે? મહિમા જાણતો હોય કેવો? આ ભગવાન એ સર્વોપરિ ભગવાન છે, સર્વ અવતારના અવતાર, એ સર્વ કારણના કારણ છે, સર્વથી ઉપરી છે, એના પર કાંઈ છે જ નહીં. ઈ મહાન છે માટેના આચાર્યના સંતો ભક્તો બધા મહાન છે. આ બધું જાણતો હોય ને તો અસાધારણ પ્રીતિ નથી બંધાતી, એનું શું કારણ છે? સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન તમને નથી લાગતો આ બધાનો હોય? હે, ક્યારેક ક્યારેક આપણું મને સંકલ્પ કરતું છે કે મને ભગવાનનો તો સર્વોપરી મહિમા સમજાય છે, તો ભગવાનના સંતો ભક્તોને એવો મહિમા કેમ નહીં સમજાતો હોય? મુક્તાનંદ સ્વામી પ્રશ્ન છે. પછી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ યત છે, પણ એ જાણતો નથી. મારે શું કીધું? જો એ ભગવાનનો કીધો એવો મહિમા જાણે છે તો એને ભગવાનનો મહિમા છે જ, પણ હવે એને કોકને કહેવું પડે એમ છે. એનો મતલબ કેવો થયો ખબર છે? મહિમા જ્યારે આવે ને ત્યારે લક્ષણો અમુક હોય, પણ લક્ષણો કેવા હોય એને ખબર નથી, એથી કરીને એને મહિને મહિમા છે કેમ એ ખબર નથી. દાખલા તરીકે કોઈને ટીબી થયો હોય, ટીબી તો લક્ષણ તો શરીરમાં આવી જ ગયા હોય, લક્ષણ તો શરીરમાં આવી જ ગયા હોય. કોઈને કેન્સર થાય તો શરીરમાં તો લક્ષણ આવી જ ગયા હોય, પણ પોતાને ખબર ન હોય મને કેન્સર થયું છે, પોતાને ખબર ન હોય મને ટીબી થયો, ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એને એમ કહે તમને ટીબી થયો છે, તમને કેન્સર થયું છે. ડૉક્ટર છે એના આધારે કહે, એને શરીરમાં એવા લક્ષણો દેખાય એટલે ડૉક્ટર તરત ટ્રીટમેન્ટ આપે તમને આ રોગ કે આ રોગ, પછી પહેલાંને ખબર પડે. એમ ભક્તને પણ ભગવાનનો, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો, ભગવાનના આચાર્યમારનો મહિમા હોય એના જીવનમાં એ લક્ષણો હોય હોય ને હોય, પણ એને ખબર ન હોય કે આવા લક્ષણ જેને હોય એને મહિમા હોય, એટલે એને પછી ડૉક્ટર કહે તો ખબર પડે. ડૉક્ટર કોણ છે? ભગવાનના સાધુ જે છે એ ડૉક્ટર છે. એ કહે કે તને ભગવાનમાં હેત છે, મને નથી. તને જો હેત ન હોય ને તો માર્ક્સ ના કોઈ દી થાય જ નહીં, સમજણું? સવારના પહોરમાં 5 વાગ્યે જાગીને ટાઢે પાણી નાવું, આખો મહિનો તો નાયો ને, જો મહિમા ન હોય તો નવાય નહીં. ગઢપુરોત્સવમાં ગયો તો હરે, ને તો 15 દાડા રોકાણો તો બહુ સેવા કરી, મજા આવી ગઈ. તને ભગવાનમાં હેત ન હોય તો ગઢપુરોત્સવમાં જવાય જ નહીં, 15 દાડા નીકળે જ નહીં. તું કેટલી ફેરી ગરડા ગયો? અરે દર વર્ષે મેં હાલીને જાય છે અહીંથી. તને મહિમા છે, જો તને મહિમા ન હોય તો ચાલતા ગઢપુર જવાય જ નહીં, તું ગયો એટલે તને મહિમા છે જ. 11 શ્રેષ્ઠ, અરે એક એકાદશીનો પડો દઉં, તને ભગવાનનો મહિમા છે જ, જો મહિમા ન હોય તો 11 રહેવાય જ નહીં. લસણ ડુંગળી ખાશ? અરે બહારનું કોઈ દી ખાતો નથી, તને મહિમા છે જ, નહીં તો એ બહારની વસ્તુ છૂટે નહીં. સમજાણું? એટલે બહુ સરસ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો કે મહારાજ ઉપર આપણે કીધું, આપે કીધું આ લક્ષણ તો છે, પણ મહિમા જણાતો નથી એનું શું કારણ? મહારાજ કહેતો ને મહિમા પણ છે પણ એને ખબર નથી, કોઈ જણાવનારો મળે તો મહિમા જણાય. એને અસાધારણ એ જ છે પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાયું, અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાયું નહીં. એમાં કામ લાંબુ નથી કરવું પણ ટૂંકમાં સીતાજીની શોધ માટે જવાનું હતું અને એને કહેવામાં આવ્યું, અંગદે કીધું તમે જશો તમે જશો તમે જશો, બધા વાંદર જયારે ના પાડવા માંડ્યા હનુમાનજીને કીધું, હનુમાનજી નીચું જોઈ ગયા. અને ત્યારે જાંબુવંતે કીધું, મારુતિ તું કાં હેઠું જઈ ગયો? રામ કાજ હિ અવતાર હિ તેરા, તારો તો અવતાર રામનું કામ કરવા માટે છે. અને હડફ લઈને થયા ઉભા, મને આજ્ઞા આપો બસ હમણાં જાઓ, કો તો સીતાજીને લઈને આવું અને કો તો સંદેશ લઈને આવું. એનો મતલબ બળ તો હતું પણ એની યાદ શું પાય ખબર? અરે ભલામણા તને ખબર છે, અરે તું જન્મો અંજની રડતી હતી તે કીધું કેમ મારે રો છો? તો કે જ્યોતિષ એમ કીધું છે સૂરજ ઉગશે અને આ તમારા છોકરા પર એની કિરણ પડશે એટલે તરત તમારો છોકરો મૃત્યુને પામશે. અને તે જે મારી સ્લાંગ આકાશમાં જેને સૂર્યને મોઢામાં ગલોફામાં લઈ લીધો, 6 મહિના બહાર નોત કર્યું, એનો જ તું છો. અને હનુમાનજીને ખબર પડે, ઓહો મારી અંદર આટલી બધી તાકાત, યાદ અપાય, અપાર તાકાત છે. અપાર એટલે કેટલી ખબર? સમુદ્ર ઉલ્લંઘન કરી, માં જાનકીની શોધખોળ કરી, પાછા આવવાની તારી પાસે તાકાત છે, મુક્તિ કરાવવાની નહીં. તો અપારનો અર્થ એવો આપણે ઘટાડીએ નહીં, મુક્તિ તો પુરુષોત્તમને ઉપાસના ભજન વિના સંભવિત નથી. અપાર શક્તિ છે, અપાર શક્તિનો મતલબ એવો નથી અનંત કરોડો બ્રહ્માનું સંચાલન કરે એટલી શક્તિ, એટલી નથી. અપાર જરૂર છે પણ કેટલી? સમુદ્રનું ઉલ્લંઘન કરી શકે એટલી શક્તિ તારામાં છે. બાકી અનંત કરોડો બ્રહ્માનું સંચાલન કરવું, અનંત કરોડો બ્રહ્માંડના અંતરેમીપણે જે કાર્ય કરવું એ તો પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ વતે થઈ શકે પણ બીજાથી થઈ શકે નહીં. કારણ કે એની પાસે જે શક્તિ સામર્થ્ય છે ભગવાનની દીધેલી છે. એક સેકન્ડ ખારી સંકલ્પ થયો કે આજ હું ન હોત તો લખનનું શું થાત, એક સેકન્ડ હો, આજ હું છું તો લખનને બચાવી શકત. અને ભરજી નીકળ્યા કોટિયામાંથી બહાર, દર્ભની હળી કાઢી, મનમાંથી આકાશમાં કોઈ રાક્ષસ જાતો લાગે, મંત્ર મળીને જે ઠપકારી પગ ભાંગી નાખ્યો આવ્યા પૃથ્વી પર. સમજાય છે? આ વાત ભક્તો લોયાના 13માની સાથે બિલકુલ સંમલિત થાય છે. લોયાના 13માં વચનામૃત સાથે બિલકુલ સંમલિત થાય છે. હનુમાનજીની અંદર શક્તિ ઘણી બધી જણાતી હતી, આકાશ માર્ગે આખો પહાડ ઊંચકીને જતા હતા, ગજબ શક્તિ જણાતી હતી. પણ એ શક્તિ કોની છે? તો કે પુરુષોત્તમ નારાયણની આપેલી છે. મહારાજે લોયાના 13માં કીધું ને, મહારાજ કહે અક્ષર બહુ સમર્થ છે, એટલું બધું સમર્થ બધાને ધારી રહ્યું છે, અમને પણ અક્ષર ધારી રહ્યું છે, પણ એક લેશ માત્ર જો એની અંદર અહંકાર આવે કે હું બધાને ધારી રહ્યો છું તો ઘડીના 6ઠા ભાગમાં એને મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાર્થ થકા બધાને ધારવા માટે હું સમર્થ છું. અપારનો મતલબ નતર અપારનો અર્થ એક તો એવો થાય કે જેનો પાર જ નહીં, જેનો પાર જ નહીં એવો અર્થ જો આપણે ઘટાડી બાંધીએ એવો આવે તો એને પછી કોઈના દાસત્વપણાની જરૂરિયાત ઊભી થાય નહીં. હનુમાનજી તો દાસ છે, દાસ ક્યારે બનવું પડે? કોક માથે સ્વામી હોય તો ને. સ્વામી એક જ એવા હોય જેની શક્તિ અપાર હોય, અમાપ હોય, જેને માપી ન શકાય. દાસની પાસે શક્તિ છે ને અપાર શબ્દનું સંબોધન કર્યા પછી, અમાપનું સંબોધન કર્યા પછી પણ અમાપ કે અપાર ક્યાં સુધી? તો કે આટલા કાર્ય કરવા માટે સક્ષમ છે. દાખલા તરીકે દીકરો અહીંથી સુરત જતો હોય અને ફરવા માટે જતો હોય, ફરીને આવવાનો હોય, પછી બાપા કેલા છોકરા રૂપિયા જોતા તો ના ઘણાય છે, ઘણા મતલબ કે 50 લાખ લઈને જતો, પણ ખીચામ 25,000 છે એટલે ઘણા છે, ઘણા છે. કેમ? તો કે ત્યાં એટલી જરૂર છે એટલે ઘણાય છે. અમેરિકા ફરવા જતો હોય તો 25,000 ઘણા ન થાય, ઓછા પડે. એમ અહીંયા હનુમાનજીની શક્તિ અમાપ કીધી, અપાર કીધી. અપારનો મતલબ એટલો જ થાય કે સમુદ્ર ઉલ્લંઘન કરવા માટે સક્ષમ છે, એમાં વાંધો હોય એમ નથી. બાકી અપારનો અર્થ જેનો માપનો નીકળી શકે એવી એવો અર્થ થતો નથી. કારણ કે માપ એનું નીકળી જાય, એની શક્તિ આવી ક્યાંથી? કોકની દીધેલી છે, યાદ રાખો, કોકની દીધેલી છે. અને જે દીધેલી વસ્તુ એનું માપ હોય, સમજણ, દીધેલી વસ્તુ એનું માપ હોય. પરમાત્માની શક્તિ એક જ અપાર અમાપ છે, કારણ કે કોઈની દીધેલી નથી, સ્વયંભૂ શક્તિ છે. એટલે અહીં બહુ અદભુત અર્થ ઘટાડવો ઘટે કે હનુમાનજી માટે જે શબ્દ ઉપરાણો છે, હનુમાનજીની અંદર અપાર બળ, અપારનો મતલબ ફરીવાર કહું છું, સમુદ્ર ઉલ્લંઘન કરી શકે એટલી તાકાત હનુમાનજીની અંદર હતી. અપારનો મતલબ એવો નથી થતો કે જેનું માપ જ ન નીકળી શકે, જેનો પાર જ ન પામી શકાય એવી શક્તિ હતી, એવો અર્થ નથી થતો. અને એવો અર્થ કરો તો એનો પગ ભાંગી નાખ્યો હોત નહીં. સમજાય છે? એટલે બહુ સરસ મહારાજ અહીંયા બતાવી રહ્યા છે મારે કે એ શક્તિને પડે ને જ્યારે યાદ અપાવી, યાદ અપાવી ત્યારે એને ખબર પડી, ખબર પડી પછી ઉપડ્યા અને લંકાને બાળી માં જાનકીનો સંદેશ લઈને પાછા આવ્યા. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ચાલ્યો ત્યારે પોતાનું બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું બળદેવની અંદર પણ શક્તિ અપાર હતી. અહીંયા પણ અપાર શબ્દનો સંબોધન છે. ભક્તો, આવા આવા શબ્દો છે ને એ જીવની ઉપાસના સુધી પહોંચવા દેતા નથી. કારણ કે શાસ્ત્રમાં જીવાત્મા શબ્દના અર્થને જ કરે છે, શબ્દના ગલિતાર્થ સુધી પહોંચતો નથી, જેને કારણે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શકતો નથી. એટલા માટે મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં કીધું, મહારાજ કે પુરુષોત્તમ શબ્દ જ્યારે આવે છે ત્યારે જીવાત્માની મતિ ભ્રમી જાય છે, પણ મહદઅંશે શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. બાકી મહારાજ કે પુરુષ અને પુરુષોત્તમમાં તો બહુ મોટો ભેદ છે. કેટલો ભેદ છે? તો કે જીવમાં અને ઈશ્વરમાં જેટલો ભેદ છે, ઈશ્વરમાં અને પુરુષમાં જેટલો ભેદ છે, એવો પુરુષ અને પુરુષોત્તમમાં તો અપાર ભેદ છે. મહારાજ કે પુરુષોત્તમ તમે એક જ છીએ. અહીંયા પણ બળદેવની અંદર અપાર શક્તિ હતી, પણ આકાશવાણીએ જણાવ્યું ત્યારે જાણે અપાર શક્તિ હતી. એટલે પ્રલંબાસુરને મારી શકે એટલી શક્તિ હતી. અપારનો મતલબ પ્રલંબાસુર તમને જે ઊંચકી રહ્યો છે, જેનાથી તમે કાંપી રહ્યા છો, થરથર કાંપી રહ્યા, ધ્રુજી રહ્યા છો, તમારે ધ્રુજવાની જરૂર નથી. તમારી પાસે અપાર એટલે એની શક્તિને પાર પામી જાઓ, બીજો અર્થ એવો થાય એની શક્તિને પાર પામી જાઓ અને તમે વિજય પ્રાપ્ત કરી શકો એટલી શક્તિ તમારી પાસે છે. માટે તમે ચિંતા કરો, નતર બધી અપાર 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 લાગે. હનુમાનજી અપાર, બળદેવ અપાર, તો પછી ભગવાનની જરૂર જ ક્યાં રહે? સમજાણું? આ બધાની જે શક્તિ છે તો ભગવાનની દીધેલી શક્તિ છે, ભગવાનની આપેલી શક્તિ છે. અને આપેલી વસ્તુ કોઈ દી અપાર હોય નહીં, કોઈ દી ન હોય. સમજાણું? કદી ન હોય. એવમ અક્ષરની શક્તિને પણ અપાર શબ્દથી સંબોધાય તોય પણ એ જ અર્થમાં લેવું કે જે કાર્યને સોંપવામાં એમાં સક્ષમ છે, બાકી પુરુષોત્તમ નારાયણને પાર પામવાની તાકાત જ કોઈની નથી. અક્ષર પણ પુરુષોત્તમના પ્રતાપને પાર પામી શકવા સક્ષમ નથી. જે અક્ષરાતીત, વિહલાજમાં લખ્યું, જે અક્ષરાતીત અગમ્ય જે છે તે ધર્મના આંગણામાં રમે છે. કેવું લખ્યું? જે અક્ષરાતીત અગમ્ય જે છે, અક્ષરને અતીત, અતીત એટલે જાણી ન શકાય તેવા અક્ષર પણ જેને જાણી નથી શકતો, જાણી નથી શકતો મને અક્ષરને નિત્ય સંબંધ છે, પણ જેની શક્તિ સામર્થ્યને પાર નથી પામી શકતા, માપી નથી શકતા, જે અક્ષરાતીત અગમ્ય જે છે, અગમ્ય ગમ્ય નથી. ગમ્યનો અર્થ પણ એવો જ થાય કે જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એની મહાનતાને સમ્યક વર્ણવા માટે અસંભવિત છે, તે ધર્મના આંગણામાં રમે છે. કોણ રમે છે? બાલપ્રભુ ઘનશ્યામ. એ બાલપ્રભુ ઘનશ્યામ ભલે તમને બાળક દેખાય પણ એ કેવા છે? અક્ષરને પણ અતીત છે, અક્ષરને પણ અગમ્ય છે. એટલે અપાર અમાપ શક્તિનું સંબોધન જ્યાં જ્યાં આવે ત્યાં અર્થ આવો જ ઘટાડવો કરવો ઘટે. આમ અર્થ તમે ન કરો તો પરસ્પર જબરો બાધા ઉપાસના જેવું કશું રહે જ નહીં. એટલે બળદેવજીની અંદર પણ અપાર શક્તિ હતી. કેવી અપાર? તો કે પ્રલંબાસુરની શક્તિને પાર ઉતરી જાય એટલી અપાર હતી. પણ એ આકાશવાણી કીધું ત્યારે ખબર પડી, એ વિના ખબર પડી નહીં. તેવી રીતે ભક્તને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે પણ જણાતી નથી. ભક્તને પણ ભગવાનમાં અપાર પ્રીતિ છે, અસાધારણ પ્રીતિ છે પણ જણાતી નથી. ગમે તેવો દેશકાળ આવે તોય પણ ભગવાનને છોડતો નથી, તો એને અપાર પરમાત્મામાં અસાધારણ પ્રીતિ છે જ, નહીતર તો છૂટી જ જાય. પછી વળી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રીતિના બળને જાણ્યાનું શું કારણ છે? કેવા સરસ પ્રશ્નો છે, પહેલેથી બરાબર અનુસંધાન રાખો. આમ કેવા આમ ક્રમ બધાયેલા. પહેલો પ્રશ્ન શું હતો? ભગવાનમાં અસાધારણ પ્રીતિ હોય એનું લક્ષણ કેવું હોય બતાવ્યું. પછી બીજો પ્રશ્ન આવ્યો, બીજો પ્રશ્ન શું આવ્યો? ભગવાનની અંદર અસાધારણ પ્રીતિ હોય જણાતી કેમ નથી, એના લક્ષણ કેવા હોય? બીજો પ્રશ્ન હતો કે એવા તમે કીધું એવા આસ્તિક પણ આ વગેરે વગેરે તો લક્ષણ છે, પણ ભગવાનમાં અસાધારણ પ્રીતિ નથી થતી એનું શું કારણ છે? તો મારા ત્યાંની પ્રીતિ છે જ, પ્રીતિ છે જ, એને ખબર નથી. હવે ત્રીજો પ્રશ્ન આવ્યો કે ખબર નથી તો ખબર પડે કેમ કે મને અસાધારણ પ્રીતિ છે કે કેમ? પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, એ પ્રીતિના બળને જાણ્યાનું શું કારણ છે? પછી જ મહારાજ બોલ્યા છે, સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સાથે એને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાય છે. સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે થકે એને ભગવાનમાં અસાધારણ પ્રીતિ છે જાણ્યામાં આવે છે. આમ કારણ કેવું બતાવ્યું? સત્શાસ્ત્રના શ્રવણ થકી સત્સંગ કરતા થકા જણાય આવે છે. કેમ? તો કે સત્શાસ્ત્રમાં અને સત્સંગમાં ભગવાનમાં જેને પ્રીતિ હોય એના કેવા લક્ષણ હોય એના લક્ષણ હોય. નતર જગતમાં તો લોકો વ્યાખ્યાઓ જુદી જ કરે. કોઈને આંખોમાં ત્યાં આહુડ આવી જાય તેમ મને ઓહો આને કેટલી ભગવાનમાં પ્રીતિ છે. ક્યારેક દોડી દોડીને સેવા કરતો હોય તો દુનિયામાં લઈને કેટલી પ્રીતિ છે, પણ શક્ય બને ક્યારેક અહંકારને માટે કરતો હોય, ક્યારેક ઢોંગ કરતો હોય, ક્યારેક દંભ કરતો હોય. પણ શાસ્ત્રની અંદર અનેક લક્ષણો બતાવેલા હોય. ગોપાલ સ્વામી વાતો એક વાત લખીએ ને, મહત્પુરુષનો સંગ મન કર્મ વચન કરીને કરવો, પણ મહત્પુરુષના લક્ષણ શાસ્ત્ર મળતા આવે તો પછી એનો સંગ કરવો. મહારાજ આમ ગણો ને તો ભક્તો બહુ સાચું કહો, ભગવાનમાં જેની પ્રીતિ હોય એના ઓરિજિનલ લક્ષણ આજ સુધી કોઈ પકડી જ ન શક્યો. માફ કરજો, કોઈ પકડી જ ન શક્યો. બધા વ્યાખ્યાઓ આપતા હતા, પ્રીતિની લક્ષણ બતાવતા, પણ થાપ ખવાઈ જવાતી હતી, થાપ ખવાઈ જવાતી હતી. ઓરિજિનલ પ્રીતિનું લક્ષણ તો ભગવાન સ્વામિનારાયણ પકડી અને આપણને આપ્યું મધ્યના 29માં વચનામૃતમાં. પ્રીતિનું ઓરિજિનલ લક્ષણ હું બતાવ્યું મહારાજે. મહારાજ કે જેને અમારામાં પ્રેમ હોય એ ભક્ત માર્ગે ચાલીને થાકી ગયો હોય, વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય, શરીરે કરીને માંદો થઈ ગયો હોય, પણ અમારી કથા વાર્તા કહેવા કે સાંભળવાનો પ્રસંગ નીકળે તો જાણે માર્ગે ચાલ્યો જ નથી, બીમાર જાણે થયો જ નથી, વ્યવહારમાં જાણે અવરાયો જ નથી, એવો કહેવાને સાંભળવા માટે તત્પર બની જાય ત્યારે સમજવું એને ભગવાનમાં પ્રીતિ છે. એટલે તમે જો ઘણા ફેર આમ આમ તો આમ જો એટલા બધા પ્રેમીલા દેખાય પણ કથા વાર્તા ન બેહે. ભગવાન આગળ કીર્તન બોલતા તો આંખીઓમાં ટપ 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 આહુડા પડતા હોય, કથામાં ન બેહે. તો યાદ રાખજો, હજી એને કદાચ શક્ય છે એને પણ ખબર ન હોય, પણ હજી એને એનું મન છેતરી રહ્યું છે. એને પોતાને પણ મનાય જતો હોય કદાચ મને ભગવાનમાં પ્રેમ છે, પણ એને હજી એનું મન છેતરી રહ્યું છે. હજી એને ખબર નથી પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ આવું નથી. જેને ઓરિજિનલ પ્રેમ પ્રગટ થાય એને ભગવાનની કથા બહુ જ ગમે. કથા વાર્તા વિના રહી જ ન હગે ત્યારે સમજવું કે એને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયેલી છે. તમે જુઓ આ સંપ્રદાયમાં ઘણા બધા પ્રેમી સંતો થયા. બધાથી વધારે વધારે મહારાજમાં પ્રેમ હોય એવા કોણ મહાપુરુષ તમને દેખાય છે? કોણ દેખાય છે? આમ વ્યાપક દ્રષ્ટિ તમે જુઓ ને તો સંતોમાં સચ્ચિદાનંદ સ્વામી પહેલો નંબર લાગે, એમ એવું લાગે એમ. પણ થોડા તમે ઊંડા ઉતરશો ને તો સારંગપુરના 15મા પ્રમાણ તમે લેશો તો સચ્ચિદાનંદ સ્વામી કરતાંય પણ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આગળ જશે. સ્વામી વાતોમાં લખ્યું કૃપાનંદ સ્વામીને મહારાજમાં બહુ જ હેત. કેટલું હેત? કેટલું હેત? તો કે તેલ ધારા વ્રત વૃત્તિ મહારાજના સ્વરૂપમાં રહી. પણ સ્વરૂપાનંદ સ્વામીને તો નદીની જેવું હેત. અને ગોપાળાનંદ સ્વામી તો કે દરિયો. શું કીધું? ગોપાળાનંદ સ્વામી તો દરિયો. અને સ્વામીને અતિશય મહારાજમાં હેત હતું. ગુણાતીતાનંદ સ્વામી કે એક અક્ષર મારીની મૂર્તિ ભૂલાત માથાનું તાળું ફાટી જાય. અતિશય મહારાજમાં હેત હતું. એ હેત તમને દેખાશે. ગુણાતીતાનંદ સ્વામી કે એકવાર પુસ્તકને પાટી બાંધતા મત હેઠું પડી ગયું. પછી પાટી બાંધી જ નહીં, પાટી બાંધવા રહે કથા વાર્તા ક્યારે કરીએ. હેતનું બીજું સ્વરૂપ. ગોપાળાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી સંતોને બોલાવીને એમ કે આપણે કથા વાર્તા પ્રવર્તાવીએ. હેતનું સ્વરૂપ સમજાય. બે મહાપુરુષને અગાધ પ્રેમ મહારાજમાં હતો, એનો પ્રત્યક્ષ પુરાવો. બેને કથા વાર્તા અતિશય પ્રિય બની રહી. અને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બે મહાપુરુષે દાખલો કર્યો. મને તો એમ જ લાગે છે ભક્તો, આ ધરા પર મહારાજ પધાર્યા, પરંતુ મહારાજની સાથે બે મહાપુરુષો જો ન આવ્યા હોત ને તો કદાચ આપણે મહારાજને ઓળખવામાં થાપ ખાઈ જાત. વચનામૃત આજ આપણને સમજાઈ રહ્યું છે એનું કારણ એ છે, બંને મહાવીરલ સંતોએ પોતાની વાતોમાં વચનામૃતનું ભાષ્ય કર્યું છે. યાદ રાખજો, વચનામૃતનું ભાષ્ય એટલે બે સ્વામીની વાતો છે. ગુણાતીતાનંદ વાતો અને ગોપાલ સ્વામીની વાતો. એને જે વાંચે એને વચનામૃત ગમે, એને વચનામૃત સમજાય. બે મહાપુરુષે અદભુત દાખલો કરી અને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ અદ્વિતીય રીતે ઓળખાયું છે. હું તો કહું જે ભક્તો આ બે સંતોની વાતો ન વાંચી હોય એ મળે સ્ટોલ ઉપર લઈ લેજો. અને ભક્તો સરદાર મંદિર દ્વારા જેટલું સાહિત્ય પ્રકાશન થાય સંપૂર્ણ 100% ઓરિજિનલ સાહિત્ય જ હોય. એક શબ્દ ઉમેરેલો ન હોય, એક શબ્દ આગો પાછો કરેલો હોય નહીં. ગુણાતીતાનંદ સ્વામીની સાથે આપણને અગાધ પ્રીતિ છે, ગોપાળાનંદ સ્વામીની સાથે અગાધ પ્રીતિ છે, પરંતુ તેમ છતાંય હરિલીલા કલ્પતરુની અંદર 4 શ્લોકો ક્ષેપક નાખવામાં આવેલા છે. યાદ રાખજો, એમાં એવું લખ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી એની સાથે અગાધ પ્રીતિ છે, એની પરંપરામાં આવીશ બોલો, પણ તો ખોટું ન ચલાવાય. એવું લખ્યું કે સ્વામીને ડભાણની અંદર યજ્ઞોપવિત આપી અને મહારાજ પોતે એમ કીધું આ મારું અક્ષર મૂળ સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ અક્ષર છે. એવી રીતે 4 શ્લોક છે, પણ અમારા હૃદયમાં દ્વિધા થઈ આમાં કંઈક ક્ષેપકતા લાગે છે. અને પૂજા આનંદ સ્વામીને મેં કીધું આપણે હરિલીલા કલ્પતરુ બહાર પાડવું જ, પ્રકાશન કરવું છે, પણ મને આમાં ડાઉટ છે. આ ડાઉટ ન નીકળે ત્યાં સુધી પ્રકાશન કરવું પણ નથી. મૂળ ગ્રંથ શોધવો પડશે અને હકીકત જાણવી પડશે. અને ભક્તો મૂળ ગ્રંથ પરમ પૂજ્ય મહારાશ્રીને ત્યાંથી હરિલીલા કલ્પતરુ જૂનાગઢ મંદિરમાંથી પણ મૂળ ગ્રંથ હસ્તલિખિત પરત પ્રાપ્ત થઈ ખોલી અને જ્યારે તપાસ્યું ત્યારે 4 શ્લોક મૂળ પ્રતમાં છે જ નહીં, એ વાત જ નથી. ક્ષેપક 4 શ્લોકો નાખેલા છે. કહેવાનો મારો મતલબ ભક્તજનો, હું એ વાત બતાવવા માંગુ છું કે બે મહાપુરુષ આ ધરા પર ના આવ્યા હોત તો ભગવાન સ્વામિનારાયણ ઓળખ્યામાં આવ્યા હોત નહીં. માટે કહું છું બે સંતોની વાતો સરદારમાંથી બહાર પડેલી છે, ઓરિજિનલ છે. એક શબ્દ ઓછો નથી, એક શબ્દ વધારે નથી. એમ તમે વાંચજો તો ખબર પડે કે આ બ્રહ્માંડમાં કોણ પધાર્યા છે. એની ઓળખાણ તો થશે, પણ એની સાથે આની ઓળખાણ થશે. અને છેવટે તો ભક્તો, ગોપાળાનંદ સ્વામી હોય તો ભલે, ગુણાતીતાનંદ સ્વામી હોય તોય ભલે, નિષ્કોળાનંદ સ્વામી હોય તોય ભલે, ગમે તે બ્રહ્મનિષ્ઠ સંતો હોય તોય ભલે, બધાને આને ઓળખાવામાં રસ છે. યાદ રાખજો, આમને ઓળખાવામાં રસ છે. અને એમને જેને ઓળખાવામાં રસ ન હોય એની સાથે મહારાજ પણ ન ભળે. માટે ભક્તો બંને સંતોની વાતોને વાંચ્યો ત્યારે વચનામૃત ઓળખાશે, સમજાશે. વચનામૃત અદ્વિતીય ગ્રંથ છે. અહીંયા કેટલી મોટી વાત બતાવી મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ખબર કેમ પડે કે ભગવાનમાં અસાધારણ પ્રીતિ છે. મહારાજ કે કાં તો સત્શાસ્ત્ર કાં તો સત્સંગ બેના માધ્યમથી લક્ષણ પોતે જાણે. લક્ષણ જ્યારે જાણે ત્યારે ખબર પડે ઓહો આ લક્ષણ તો મારી અંદર છે. જેને ભગવાનમાં પ્રીતિઓનું કેવું લક્ષણ હોય તો કે કથા વાર્તા વિના રહી ન શકે ને કથા વાર્તા ખૂબ ગમે. કથા વાર્તા કરતા સાંભળતા સમય કેમ વીતી થાય અનુસંધાન ન રહે. અરે થાકેલો હોય ને કથા વાર્તા શરૂ થાય તો કલાકો વીતી જાય. અને પોતાના મનમાં થાય આવા લક્ષણ તો મારી અંદર છે. એટલે એને ખબર પડે કે મને ભગવાનમાં પ્રેમ છે. ઓળખાણ સત્શાસ્ત્ર કે સત્સંગના માધ્યમથી જીવને થાય છે. પણ શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગ અને સત્યાસ્ત્ર નું શ્રવણ કરતે સતે અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાય આવે છે. અનુભક્તો ફરી વાર યાદ અપાવું, જેને ભગવાનમાં પ્રીતિ થાય ને એને ભગવાનના સાધુમાં, ભગવાનના ભક્તમાં, ભગવાનના આચાર્યમાં પ્રીતિ થાય. સહન કોણ ન કરી શકે? મને આચાર્યમાં આમ કીધું, મને સંતોએ આમ કીધું, મને ભક્તો આમ કીધું અને ડગડી ચહકી જાય ત્યાં સુધી સમજવું આપણને ભગવાનમાં પ્રીતિ જ નથી. એક બહુ સરસ પ્રસંગ કહું, જ્યારે ભગવાનમાં પ્રીતિ બંધાય ત્યારે એનું અંગ કેવું ઘડાય. દાખલા તરીકે કારિયાણીમાં જોઈતા ખાચર, બહુ ભગવાનના સારા હરિભગત, જોકે બાળપણથી મારે જયારે પ્રીતિવાળા, તમને ખબર ને, 2 વર્ષના હતા અને મહારાજ કારિયાણી બિરાજતા હતા. કોઈક હરિભક્ત આવીને મારીની પાસે કેરીઓ મૂકી, એટલે જોઈતા ખાચર આમ ઢોલીઓ પકડતા પકડતા ઊભા થયા. મારીને કે મહારાજ કેરી મને આપો એમ. મહારાજ કે આ તે ડોકમાં પહેરીને ઉતરી આપી દે ને તો કેરી આપી. ના ના, 2 વર્ષના એને ઉતરી કાઢી દીધી, મારીને આપી દીધી અને મહારાજને 2 કેરી આપી. મહારાજ કે આને ભાન છે બિચારાને, આ 2 કેરી માટે આખી ઉતરી આપી દીધી, આ ઉતરીમાં તો 2 ગાડા કેરી આમ છે. પછી મહારાજ કે બસ આખું જગત આવી જ ભૂલ કરે છે, આ જગતના જે કાંઈ સુખ દુઃખ, સુખ છે, વૈભવ છે, 2 કેરી જેવા છે અને મોક્ષ કરવાની મહત્વની વાત એ ઉતરી જેવી છે. મોક્ષ બગાડીએ જગતના વિષયને પ્રાપ્ત કરે છે એ જોઈતા ખાચર. એની ઉતરીના દર્શન આજે પણ થાય છે. મારેને આપી હતી ને વડતાલમાં, ઘનશ્યામ મહારાજ ઉપલા છે ને બેઠા છે ને મહારાજ, ત્યાં દર્શન કરો ને તો સામે જે ઉતરીના દર્શન થાય છે. ના નહીં, નીચે જ છે, નહીં પહેલા માળમાં છે. પહેલા માળ દાદર ચડતા જ, દાદર ચડતા ડાબા હાથ ઉપર ઉતરીના દર્શન છે. ક્યારેક જાઓ ત્યારે કરશો. આ જોઈતા ખાચર બહુ સારા હરિભગત. પણ ગામમાં એકવાર ભવાઈ આવ્યા રમવા માટે, મારીની આજ્ઞા છે ને ભવાઈ જોવા જવું તમારે, છે ને આજ્ઞા? નથી તમને ખબર છે? વાહ ભાઈ વાહ, કેવું પડે લ્યો. તો જ તમે કોઈ ફિલ્મ નહીં જોતા હો ને, ટીવી નહીં જોતા હો, ન જ જોયો ને, ખબર છે જોતા છે ભલામણ. ભવાઈ આવ્યા એટલે ભવાઈ એક 2 દી બીજા રમ્યા પણ કોઈ ગામમાં આવ્યું નહીં જોવા. એટલે હવે ભવાઈ કેટલા કોઈ કોઈ કામમાં આવતું કેમ નહીં? તો ક્યાંય જોઈતા ખાચર આવે ને તો આવે, બીજા બાકી કોઈ ન આવે. પછી ઓલા ભવાયા લોકો જોઈતા ખાચરની પાસે ગયા, બહુ મનાવે જોઈતા ખાચર કે મારા ઈષ્ટદેવની આજ્ઞા માટે હું તો નહીં જાઉં. હાતાડ 10 ગામના બીજા ગયેલા અને મશ્કરી કરતા જોઈતા ખાચરનો આખો ખાટલો ઉપાડીને લઈ ગયા. જોઈતા ખાચર 2 મિનિટ બેઠા ને પછી પાછા આવતા, અને ઈ ખબર બીજે દિવસે હર્ષવદાસ હોય પડી અને કડક મગજ ના, એ નામ જ એવું છે. અને જોઈતા ખાચર મંદિર દર્શન કરવા માટે આવ્યા, કાઠલો પકડ્યો, બહાર નીકળતો, બહાર નીકળ ગયો ભવાયા જોવા ગયો તો કે વેતો થા કે બહાર નીકળ. અને જોઈતા ખાચરને બહાર કાઢ મૂક્યા. જોઈતા ખાચર મોઢામાં ખાસડો લઈને દરબારનો દીકરો સાધુને પગે લાગે, આના મહિમા કહેવાય. દરબારનો દીકરો પગે લે, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હું જાણે નહોતો ગયો, મને પરાણે લઈ ગયા, પણ સ્વામી જિંદગીમાં નહીં જાઓ, તમને આપવો એ પ્રાયચિત મને આપો, પણ હું કથા વાર્તા વિના, સત્સંગ વિના નહીં રહી શકું. અન્નમ પ્રીતિ, અન્નમ પ્રીતિ. અમદાવાદનો પ્રસિદ્ધ પ્રસંગ, દામોદર શેઠ કા ઘટના ઘટી અને કોઈ સંતોની સાથે કાંક વાતચીતમાં કડક મગજના સાધુ છે, ઉપાડીને લાફો છોડી દીધો, ઉપાડીને લાફો છોડી દીધો. મારીને ખબર પડી એટલે મારા સભાની અંદર સાધુ વઢવા માંડ્યા. દામોદર શેઠ ઊભા થયા, મારીને કે મહારાજ પણ શું કામ વઢો છો? સાધુ તમારી માં છે, અમે નાના હતા ત્યારે માએ લાફા નહીં માર્યા હોય કે? એમ મહારાજ એને લાફો માર્યો, પણ એમાં વઢવાની કાંઈ જરૂર નથી. આનામ પ્રીતિ, સમજાણું? એટલે મહારાજ કે સત્સંગ કરતા કરતા, સત્શાસ્ત્રનું પઠન પાઠન કરતા કરતા પોતાની અસાધારણ પ્રીતિ છે એ દેખાય આવે છે. ખબર પડે છે કે મને ભગવાનના સાધુમાં ખૂબ જ હેત છે, મને ભગવાનના ભક્તમાં ખૂબ જ હેત છે, મને આચાર્યમાં ખૂબ જ હેત છે, માટે મને ભગવાનમાં હેત હશે, હશે ને હશે જ, ન તો તો અડ્યું ન થાય, અડ્યું ન થાય. બોલો, બોલાવાય નહીં જો હેત ન હોય તો, બોલાવાય નહી. અરે જરાક માનવ આવ્યા હોય અને 2 મિનિટ હામુ જોવાનું ભૂલાઈ ગયું, કેમ ભગત પૂછતા જો ભૂલાઈ ગયું તો ભગત રફુ ચક્કર. મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કે સત્શાસ્ત્રના માધ્યમથી જ એને ખબર પડે છે કે મને હેત છે. બીજા અર્થમાં જોઈએ તો ભક્તો, સત્શાસ્ત્રના વાંચનના માધ્યમથી સત્સંગ કરતા કરતા જ પ્રીતિ થાય છે. આ બધાથી મોટો મહત્વનો પોઈન્ટ છે. નતર મનમાં આવતા પ્રીતિ છે જ નહીં, હવે શું કરવું? મને પ્રીતિ છે જ નહીં, શું કરું? મારે ઘેરું બેઠું વરું ના. નથી પ્રીતિ તો સત્શાસ્ત્ર વાંચે રાખો, નથી પ્રીતિ તો સત્સંગ કરે રાખો. એકને એક દાડો નવો ફણગો ફૂટશે પ્રીતિનો, અને ભગવાનમાં અગાધ પ્રીતિ કરશે. અને ભક્તો જેને જેને પ્રીતિ થઈ છે તે બધાને સત્સંગ કરતા કરતા, સત્શાસ્ત્રનું વાંચન કરતા કરતા જ પ્રીતિ પરમેશ્વરના સ્વરૂપમાં થઈ છે, એમને થઈ નથી. છેલ્લો પ્રશ્ન. પછી વળે મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય, તેનું કારણ તે સંઘ છે કે કોઈ બીજું છે? દેશ કાળ ક્રિયા અને સંઘ, દેશ કાળ અને ક્રિયા ભૂંડા થાય અથવા ભલા થાય, તેનું કારણ સંઘ છે કોઈ બીજું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય, તે સર્વે ઠેકાણ સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે, અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગ્ય કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ કાળની ક્રિયા તેને હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સરે પૃથ્વીમાં દેશ કાળની ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ કાળની ક્રિયા તેને હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. કેટલી સરસ વાત કરી, દેશ કાળ અને ક્રિયા ભૂંડા થતા ભલા થાય એનું કારણ સંઘ છે, બીજું કાંઈ છે? જોકે મારીની વાત છે ને, આમ તમે આમ દ્રષ્ટિ નાખશો તો બધી એક સરખી જોવા મળે, ફેરફાર નહીં, ફરીફેર ન કરે, નહીં તો ઘણા ઘણા ફરીફેર બહુ કરે, ઘડીક આમ બોલે ઘડીક આમ બોલે, ઘડીક આમ બોલે ઘડીક આમ બોલે બોલો, ઘડીક મહિમા ગાય ને ઘડીક ગાળું ઠપકારે. જીવન એવું નહીં ભક્તો, બહુ સાચું કહું, જેની સાથે ના તો બાંધો તમે, અમે એક સરખો બાંધો, એક સરખો, ક્યારેક મહિમા ગાય ક્યારેક ગાળો દે, એનું ધાર્યું થાય તો મહિમા ગાય, એનું ધાર્યું જરાક ન થાય ગાળું ઠપ કરવા માંડે, ગમે એમ બોલવા માંડે. આવું પરિવર્તનશીલ જીવન નહીં રાખો, જીવન એક સરખું રાખો. એકવાર જે બોલ્યા શબ્દ એની કિંમત સમજો, કે આમ બોલ્યો છું માટે મારે એમ કર્યું છે, એની કિંમત થાય. તમારા ધંધા વ્યવહારમાં નથી, પાર્ટીઓ બદલે રાખે એની કિંમત નથી થતી. બોલો, ઘડી કામ આ જાય ને ઘડી કામ આ જાય, ઘડી કામ આ જાય, ને તો બધા કોઈને એના ઉપર વિશ્વાસ નહીં, તો એ માણસ ઉપર વિશ્વાસ ન કરે. તો પછી આધ્યાત્મિક પત્તો એવો છે, જ્યાં તમે રહો ત્યાં ખૂબ નિષ્ઠાથી રહો, અને એમાંય પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે તો ખૂબ અનુસંધાન રાખો, મહારાજની વાત ઉપર અનુસંધાન. એક સરખી વાત, એક સરખી વાત, પ્રથમનું 29મું વચન, ગોપાલન સ્વામીનો પ્રશ્ન, પહેલો પ્રશ્ન, દેશ કાળ ક્રિયા અને સંઘ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની અભિવૃદ્ધિ કેમ થાય? ત્યારે મહારાજ કે, દેશ કાળ ક્રિયા અને સંઘ રૂડા થાય તો અભિવૃદ્ધિ થાય, નબળા થાય તો મારા કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું નષ્ટ થઈ જાય. સારંગપુરનું 18મું વચનામૃત, શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સંઘ જો રૂડો મળે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અભિવૃદ્ધિને પામે, અને જો નબળો સંઘ મળે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નાશ પામી જાય. અહીંયા પણ મારા જેવું જ બતાવે. મહારાજ કે, સંઘ જો રૂડો થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે વગેરે શ્રેષ્ઠ થાય છે, દેશ કાળ અને ક્રિયા પણ શ્રેષ્ઠ થાય છે. દેશ તો એક પ્રાંત છે, સ્થળ છે. મહારાજ કે, એક જ સ્થળ હોય, એક એકાંતિકી ભક્તિ કરતો નહીં, એક તો કાંઈનું કાંઈ કરતો હોય, સમજાય? હગા બે ભાઈ એક ઘરમાં રહેતા હોય, એક ભગવાનનું ભગત ખરેખરું ભજન કરે, ને એક એકાદશી આવી કે હાલો રાત્રે મંદિરે જાગરણ કરવા જાય, ધૂન ભજન કરશું, એક ફિલ્મ જોવા જાય, એક જ ઘરમાં રહેતા હોય બી, એટલે દેશ એટલો બધો ભાગ ભજવતો નથી, કાળ એટલે સમય એટલો બધો ભાગ ભજવતો નથી, મહદઅંશે ભાગ સંઘ ભજવે છે. મહારાજ કે, રૂડો સંઘ પ્રાપ્ત થાય તો એનો જીવ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સભર જીવન જીવવા માંડે, એનો વ્યક્તિ નબળો સંઘ પ્રાપ્ત થાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય પણ નાશ પામી જાય છે. એટલા માટે મહારાજ એક બહુ સરસ વાત લખી સત્સંગ જીવનની અંદર ચતુર્થ પ્રકરણમાં 67મો અધ્યાય છે. મહારાજ એકાંતિક ધર્મ ક્યારે નાશ પામતો નથી. માનો કે એવા પુરુષ આ ધરા પર ન હોય ત્યાં લય પણ પામી જાય, ફરીને એવા પુરુષ જયારે પ્રગટ થાય ત્યારે ફરીવાર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત એકાંતિક ધર્મ ફરીને પ્રગટ થાય છે. અહીંયા પણ મહારાજ એવું જ કઈ કહે છે, મહારાજ કે સંઘનું પ્રધાનપણું છે, અતિ શ્રેષ્ઠ પુરુષો હોય તો આખી પૃથ્વી પર પોતાની રૂચિ પ્રમાણે ધર્માદિકને પ્રવર્તાવે. ભક્તો આપણા મનમાં સંકલ્પ થાય કે એક સમર્થ પુરુષ આખી પૃથ્વી પર પ્રવર્તાવે તો આપણે મહારાજને સર્વોપરી કહીએ છીએ. આખી પૃથ્વી પર કેમ ન પ્રવર્તાયું તો યાદ રાખજો, પરમેશ્વર છે એને મતે પરવડતું ન પરવડતું એની સાથે મતલબ જ નથી. એ તો પોતાના ભાઈ ભક્તોને સુખ આપવા માટે જ આવ્યા છે, અને એ સુખ આપવા માટે આવે છે. એમાંથી જેને જેનેનો કોન્ટેક્ટ થઈ જાય એ બધા પૂરા ભાગશાળી થઈ જાય છે. બાકી એના મનમાં એવું હોતું જ નથી કે મારે આમ કરવું આમ કરવું. ફક્ત પોતાને એકાંતિક ભક્ત એને સુખી કરવા એક જ લક્ષ્ય હોય છે. જેમ શેરડી માટે પાણી વહેતું હોય એમ એરંડા જો કોન્ટેક્ટમાં આવી જાય તો એરંડાને પણ પાણી પીવાઈ જવાય છે અને એ પણ લીલાછમ થઈ જાય છે. એમ એકાંતિક ભક્તને સુખ આપવા માટે ભગવાન પધારે છે, અને ત્યારે કોઈ જોગમાં આવી જાય તો ભેગું ભેગું એનું કલ્યાણ થઈ જાય છે. નહીં તો ભગવાન તો એટલા બધા સમર્થ છે કે પોતાના અક્ષરધામમાં રહેતા તકા તમામ જીવાત્માને ધારે તમામને મુક્ત કરી શકે. પણ યાદ રાખજો, એમ કરવાથી આ જીવની સહજ પ્રકૃતિ છે કે પોતે સ્વયંભૂ દાખલો ન કરે અને પછી કંઈ પ્રાપ્તિ થાય ને તો એ પ્રાપ્તિમાં એને મજા ન આવે, આનંદ ન આવે. તમે ગ્રસ્ત ઘણા બધા અનુભવતા હશો, બાપ દાદાનો કેટલો મોટો ધંધો બિઝનેસ હોય પણ તો છોકરા ઘણી ફેરી એમ કે મારે એ ધંધો નથી કરવો, મારે મારું પ્રાઇવેટ કરવું છે. સમજાણું, બાપા જે ધંધો કરતો એના કરતાં જુદો કરે. છેલ્લી બાઈક ઈનો એ કરે તો દુકાન જુદી કરે, ઓફિસ જુદી કરે, પણ ઈનો એ મારે નથી આપવો, મારે કંઈક મારી રીતે કરી બતાવો. દાખલા તરીકે સિકંદરના બાપા મોટો રાજ જીતીને આવ્યા, આખા રાજ્યમાં આનંદ અને પેંડા વેચાતા હતા અને વાહ વાહ થતી હતી, ફટાકડા વગેરે ફૂટતા હતા. સિકંદર એક બાજુ રોવા માંડ્યો. ત્યારે કોઈ કે પૂછ્યું, તું કેમ રડવા માંડ્યો? તો બધું મારો બાપ જીતી લેશે તો હું જીતીશ કે? મારી પાસે કઈ જીતવંત રહેવું જોઈએ ને? જીવની એવી પ્રકૃતિ છે, હું કાંઈ કરું. એટલા માટે પરમાત્મા જીવને જે સંકલ્પી કરવા માટે શક્તિ સાથેને મોકલે છે. જેમ કરોડોપતિ બાપા અને છોકરાના મનમાં કે મારે કાંઈ કરવું છે ધંધો મારી રીતે, તો બાપા એને 25 લાખ રૂપિયા, બે દીકરા બેને 25-25 લાખ રૂપિયા આપી દે, જાઓ તમે કરો ધંધો. એક 25 લાખમાંથી 10 વર્ષમાં 25 કરોડ બનાવે, અને એક 25 લાખ વાળો 10 વર્ષે માથે 50-50 લાખ કરે. સમજણું, એમ ઠાકોર 100 એ 100% શક્યતાની સાથે જીવને શું કરવાનું છે તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ કરી, એકાંતિકનું પ્રાપ્ત કરી, નિર્વાસનિક બની અને ભગવાન સુધી પહોંચી શકાય એટલી સંપત્તિની સાથે ઠાકોરજી જીવને મોકલે છે. અને એટલા માટે ઠાકોરજી પછી એમાં હસ્તક્ષેપ કરતા નથી. પણ એ શક્તિ જીવ બીજે વાપરી નાખે છે, એ શક્તિ તો છે જ પણ બીજી વાપરી નાખે છે, પછી ભગવાન એને કર્મ પ્રમાણે ફળને આપે છે. નથી એમ થાય ને ભગવાન બધાનું કલ્યાણ કરી નાખે, તો ભગવાન બધા જીવ કલ્યાણ કરી શકે એટલી શક્તિ તો આપે જ છે. મનુષ્ય દેહ જેને પ્રાપ્ત થયો બધા જ કલ્યાણ કરી શકે એટલી બધાને ઠાકોરજી શક્તિ આપે છે. પછી જીવ એનો કેમ ઉપયોગ કરે છે એની સાથે મતલબ છે. જીવને શક્તિ ન આપીએ ન ભજન તો ભગવાનનો વાંક ને? એક દીકરાને 50 લાખ આપે ને એક રૂપિયો ન આપે ને 50 લાખ વાળો 50 કરોડનો માલિક થઈ જાય ને એક રૂપિયો ન આપ્યો બિચારો ભિખારી રહી તો બાપનો વાંક? સમજાણું, બે છોકરાને 50-50 લાખ આપી દીધા અને પછી એક કરોડોપતિ થયો ને એક રંગપતિ કે બાપ શું કરે? એમ ભગવાન બધા જીવને જેને જેને મનુષ્ય દીવની પ્રાપ્ત થાય એ બધાને 100 એ 100% શક્યતા સાથે નિર્વાસનિક બની, આટલું જ નહીં આને અદેહ કરી પ્રગટ ભગવાનના દર્શન કરી શકે એટલી કેપેસિટી સાથે જ મનુષ્ય દેહ આપે છે. એટલે ડોક્ટર થોર્મસે કીધું કે 100 એ 100% શક્તિની સાથે ભગવાન જીવાત્માનો મનુષ્ય દેહ આપે છે, એમાં 1% શક્તિનો જીવ ઉપયોગ કરે છે, બાકી 99% શક્તિને વેડફી નાખે છે. એટલે મહારાજ શું કીધું, મહારાજ અતિ બળિયો જીવ હોય તો આખા દેશમાં પ્રવર્તાવે, એટલો જો બળિયો ન હોય તો એથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તે, એથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવ્યા છે, અને એથી ઉતરતો એક ફળિયામાં પ્રવર્તાવ્યા છે, અને છેલ્લી બાકી પોતાના ઘરની અંદર તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિને પ્રવર્તાવી શકે છે. અને ઘરમાં એનો પ્રવર્તે પછી માય કાંગલો કહેવાય. સમજાણું, ઘરમાંથી ભલામણ લસણ ઉગણી ન કાઢે કે માય કાંગલો કહેવાય, ઘરમાંથી તમાકુ બીડી ન કાઢે કે માય કાંગલો કહેવાય. એટલી શક્તિ તો હોવી જ જોઈએ જીવની કે પોતાના ઘરની અંદર તો પ્રવર્તાવી જ શકે. મારે એટલી શક્તિ તો જીવની હોય છે, ત્યાં સુધી એને સમર્થ શબ્દથી સંબોધી શકાય. એક ઘરમાં પ્રવર્તા હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, ત્યાં સુધી એને સમર્થ સંજ્ઞામાં સંબોધી શકાય. અને ઘરમાં એ ન પ્રવર્તાવે તો પછી અસમર્થ ગણાય. એવી રીતે શુભ અશુભ જે દેશ કાળની ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે, પણ દેશ કાળ ક્રિયા નથી. ઇતિ વચનામૃતમ 59મું થયું. આવતીકાલે આપણે 60મું વાંચ્યું, એની સાથે ઘડિયાળનો કાંટો 6:30 ઉપર. હવે આપણે ગોળી પ્રાર્થના સ્તુતિ વગેરે કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.